મિત્રો, ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ વિવેચક શ્રી નિરંજન ભગતે વિવિધ ભાષાના કવિઓ અને કાવ્યો વિશે અનેક વ્યાખ્યાનો આપ્યા હતા. સદભાગ્યે મોટાભાગના વ્યાખ્યાનો એમના એકાધિક ચાહકો દ્વારા જે તે સમયે રેકોર્ડ થયેલા છે. દુર્ભાગ્યે ધ્વનિમુદ્રણનું ધોરણ સચવાયું નથી, પરંતુ મહત્ત્વ છે તેના વસ્તુ અને વિષયનું. ક્યાંક ક્યાંક કેસેટ ફેરવવા બદલવા દરમિયાન કેટલાક વાક્યો અને શબ્દોનું ધ્વનિમુદ્રણ થયું નથી. આ કેસેટોનું સીડીમાં રૂપાંતર કરવાનું આયોજન શ્રી પ્રફુલ્લ અનુભાઈ, શ્રી અતુલ દેસાઈ, શ્રી રાજેન્દ્ર પટેલ અને સુભાષ શાહના સૌજન્યથી શક્ય બન્યું છે. તો હવે સાંભળીએ શ્રી નિરંજન ભગતનું નરસિંહ મહેતાના જીવન અને કવન વિશેનું વ્યાખ્યાન.
પ્રમુખશ્રી, મોરબીઓ અને મિત્રો, નરસિંહનો સાહિત્યમાં સાચો વારસ નાનાલાલ છે. એટલે એમની શૈલીમાં કહેવું હોય તો નરસિંહ નગરીના નરસિંહ પ્રેમી સન્નારીઓ અને સજ્જનો, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંકણું તુચ્છ લાગે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપયાનંદ ભાસે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. આ નરસિંહની વાણી છે, આ નરસિંહનો અવાજ છે. એ ભારતમાં અનોખો અવાજ છે, એની વાત મારે કરવી છે. થોડી પછી આપણે નરસિંહના પદો પર આવીશું વાત કર્યા પછી. હવે આ થોડો એક બીજો ભગત છે, મારે બીજું કોઈ સામ્ય નથી નરસિંહ સાથે, અટક સિવાય એની વચમાં વાણી સાંભળીએ. થોડી ગદ્યની છે ગરબડ અંદર, અને પછી આપણે પાછા નરસિંહની વાણી, આ ચારે પદોનો હું પાઠ કરવા માંગુ છું. અને ત્યાં સુધી મારી આપ સૌને વિનંતી છે કે એ જે નરસિંહની વાણી છે એનું શ્રવણ કરીને જ અહીંથી આપણે વિદાય થઈશું. તો જે કંઈ થોડુંક છે મારી પાસે તેવું વાંચું છું. હતા મહેતો અને મીરા, ખરા ઇલમી ખરા સુરા, અમારા કાફલામાં એ મુસાફિર બે હતા પૂરા. અહીં પૂરા બે અર્થમાં છે, પૂરા એટલે સંપૂર્ણ, અને આખા સમાજને પૂરા પડે એવા હતા. એવા મરદ હતા, એક તો મરદ એટલે નરસિંહ મરદ હતા, અને મીરાએ તો જીવતે જીવત જૌહર રચાવ્યું હતું. એમણે તો અંતે પોતાના નામનો પણ ત્યાગ કર્યો હતો. તો મેવાડની મહારાણી હતી, શું નહોતું એની પાસે, પણ એની પાસે એનાથી એ મૂર્તિ મૂડી હતી. મુજ અબડાને મોટી મીરાતબાઈ, સામળો ઘરે હું મારે સાચરે. તો એ આ પૂરા એ અર્થમાં છે. કલાપીએ નરસિંહ અને મીરાને આ અંજલિ આપી છે. કલાપીએ આ અંજલિ 1894માં આપી હતી. ત્યારે 1869માં પોરબંદરમાં ગાંધીજીનો જન્મ તો થઈ ચૂક્યો હતો, પણ આજે આપણે જે ગાંધીજીને જાણીએ છીએ એ ગાંધીજીનો જન્મ ત્યારે થયો ન હતો. એ ગાંધીજીનો જન્મ તો આફ્રિકામાં થયો હતો. એટલે આજે હવે આપણે કલાપીની આ પંક્તિઓમાં પાઠાંતરે આ અંજલિ આપવી જોઈએ. હતા નરસિંહ મીરા ગાંધી, ખરા ઇલમી ખરા સુરા, અમારા કાફલામાં એ મુસાફિર ત્રણ હતા પૂરા. નરસિંહ જન્મે અને કર્મે મીરા, કારણ કે તો મેવાડના હતા, પણ એમને સુખ મળ્યું હોય જો જીવનમાં તો માત્ર દ્વારકામાં મળ્યું છે. ત્યાં તો ત્રાસ જ હતો રાજકીય, માટે તો ત્યાંથી વિદાય થયા, ત્યાગ કર્યો એમણે. અને અહીંયા એટલી શાંતિ ને એટલું સુખ, કંઈક છે આ ભૂમિમાં, એની વાત હવે આવે છે. કંઈક છે આ સૌરાષ્ટ્રની ભૂમિમાં, કંઈક આધ્યાત્મિકતા છે, નહીં તો આવું થાય નહીં. અને ગાંધીજી આ ત્રણેય વિરલ વિભૂતિઓ સૌરાષ્ટ્રની સર્જક છે. આ અંજલિ આપનાર અને ફકીરી હાલ મારો છે એમ 1892માં જીવનના આરંભે જ પ્રથમ કાવ્યમાં આલાપનાર રાજવી કવિ કલાપી પણ સૌરાષ્ટ્રનું સંતાન છે. આમ સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ભૂમિમાં ભક્તોની અને ભક્તિ કવિતાની ભવ્ય સુંદર પરંપરા છે. સોરઠી સંતવાણી જુઓ, કેવા ભજનીઓ પાક્યા છે. ઘર ઉતારો પાર ન પાયો, શું પંક્તિ છે અદભુત, ગરુ તારો પાર ન પાડ્યો, બે પંક્તિમાં જે રહસ્ય છે ઈશ્વરનું, આખું વિશ્વ રહસ્ય, ઈશ્વર પોતે રહસ્ય છે, ધર્મો અને તત્વજ્ઞાન એ રહસ્યને ઉકેલવા સદીઓથી મથ્યા છે, હજી એ રહસ્ય હાથમાં નથી આવ્યું. અને ચમત્કાર તો એ છે કે કદી હાથમાં નહીં આવે મનુષ્યના, કારણ કે ઈશ્વર છે ને, એને પામવો આટલી એમથી ખોપરી તમારી ભેંસ જેવડી એમાં કેવી રીતે સમાવશો? એને આખો બ્રહ્મ છે, બ્રહ્માંડમાં માતો નથી, એ તમારી ખોપરીમ કઈ જમાવાનો છે? તો ઘર ઉતારો પાર ન પાયો, જમી આસમાં બાવે મૂળ વીણ વાવ્યા. શું ભાષા છે સુંદર! જમી આસમાં બાવે મૂળ વીણ વાવ્યા ને થંભ વીણ આપ ઠેરાયો. શું અદભુત છે, કેવો સર્જનહાર છે, જુઓ તો આ ચમત્કાર આ છે, આખું વિશ્વ એ ચમત્કાર છે. પછી કંકુની જરૂર નથી, મને જરૂર નથી, આ મારો હાથ છે ને એ ચમત્કાર છે. આ કેવી રીતે આ ઊંચો થાય છે, પછી એમાંથી કંકુ ખરે કે ના ખરે, આ જ ચમત્કાર છે. તમને બીજા ચમત્કારની જરૂર હોય તો તમને મુબારક છે, મારે માટે આ પૂરતો છે આ ચમત્કાર. હું પોતે જ ચમત્કાર છું, આપ ચમત્કાર છો, આ આખું વિશ્વ ચમત્કાર છે. આ વાત આ સૌરાષ્ટ્રની ધરતીમાં એની ભૂમિમાં જે સંતો પાક્યા છે એમણે પાર ન પાયો, કઈ રીતે પામવાના છો તમે? જે જે સત્તા, જે ઈશ્વર, ઈશ્વર એટલે સત્તા, જેણે થાંભલા વિના આખું આકાશ ઊભું રાખ્યું છે, અને મૂળ વિના, બીજ વિના જેણે જમીનને આસમાન વાવ્યા છે, એનો પાર કોણ પામવાનું છે? આવા ભજનીકો આ સુરત સૌરાષ્ટ્રની ભૂમિમાં પાક્યા છે. નરસિંહ તો મીરા અને ગાંધીજીના પૂર્વજ છે, એટલું જ નહીં, ગુજરાતના ઇતિહાસમાં નરસિંહને કોઈ પૂર્વજ નથી. એ અર્થમાં નરસિંહ માત્ર ગુજરાતના આદિકવિ જ નથી, આદિભક્ત પણ છે. ગુજરાતમાં નરસિંહ પૂર્વે અને નરસિંહ મીરા તથા ગાંધીજી પછી સંતો થયા હોય તો પણ નરસિંહ મીરા અને ગાંધીજીએ અસંખ્ય મનુષ્યના હૃદયમાં જેવું અને જેટલું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવું અને એટલું સ્થાન એમની પૂર્વેના કે એમની પછીના કોઈ સંતે પ્રાપ્ત કર્યું નથી. એ અર્થમાં આ ત્રણેય સંતો એક વિરલ અને વિશિષ્ટ ત્રિમૂર્તિ છે. આ ત્રણેય સંતો ખરા ઇલ્મી છે, ખરા સુરા છે અને ખરા પૂરા પણ છે. આ ત્રણેય સંતો ખરા ઇલ્મી છે કારણ કે એમને કોઈ પરમ તત્વનો, કોઈ પરમ વસ્તુનો, કોઈ પરમ આત્માનો, પરમાત્માનો અનુભવ થયો હતો. એમને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું. એ કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય સંપ્રદાયમાં ન હતા, કે એમને કોઈ સંપ્રદાય ન હતો, તેઓ કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય સંસ્થાના બંધનમાં બદ્ધ ન હતા, તેઓ મુક્ત હતા, મુક્તાત્માઓ હતા. એથી એમને ત્રાસ આપવામાં આવ્યો હતો. નરસિંહને સામાજિક ત્રાસ, મીરાને રાજકીય ત્રાસ અને ગાંધીજીને બંને સામાજિક અને રાજકીય ત્રાસ આપવામાં આવ્યો હતો. એમણે એ ત્રાસનો નમ્રતાથી અને ગૌરવથી, ધીરતાથી અને વીરતાથી પ્રતિકાર કર્યો હતો. અખૂટ આત્મશ્રદ્ધાથી, અખૂટ અતૂટ વિશ્વાસથી પ્રતિકાર કર્યો હતો. એથી તેઓ ખરા સુરા અને પૂરા પણ હતા. આ કારણે માત્ર ગુજરાતના જ નહીં, સમગ્ર ભારતના ઇતિહાસમાં નરસિંહ મીરા અને ગાંધીજી એક વિરલ અને વિશિષ્ટ ત્રિમૂર્તિ છે. અહીં આમ આરંભે જ ગાંધીજીનો ઉલ્લેખ કર્યો છે કારણ કે નરસિંહ અને મીરાના જીવન વિશે કોઈ પ્રમાણ કે આધાર નથી. એમનું જીવન અનુમાન અને સંશોધનનો વિષય છે. જોકે એમની અને અન્ય ભક્ત કવિઓની કવિતા દ્વારા એમના જીવનની કેટલીક વિગતો, મુખ્ય વિગતો સુલભ અને સુપરિચિત છે, પણ કવિતા એ ઇતિહાસ નથી. એમાં રૂપક, રૂપકાત્મકતા અને કલ્પના, કલ્પકતાની ઉપસ્થિતિ હોય છે. જ્યારે ગાંધીજીનું જીવન, સમગ્ર જીવન, એમના જીવનની અને કાર્યની દિન પ્રતિદિનની નાની મોટી એક એક વિગત આપણને પ્રત્યક્ષ છે. ગાંધીજી આપણા જીવનકાળમાં આપણી વચ્ચે જીવ્યા છે, આપણે એમને નજરો નજર જોયા જાણ્યા છે. એથી નરસિંહ અને મીરાનું જીવન અને કાર્ય સમજવામાં એમની અમૂલ્ય સહાય છે. ગાંધીજી નરસિંહ અને મીરાના સાચા વંશજ છે, સીધા વારસ છે. કહે છે કે ગાંધીજીએ પણ ક્યારેક, શું નરસિંહ મહેતા ખોટું કે, શું મીરાબાઈ ખોટું કે, એવો પ્રશ્ન પૂછ્યો હતો. આમ સ્વયં ગાંધીજીને પણ એમનું જીવન અને કાર્ય સમજવા, સમજાવવા માટે એમના સત્ય અને અહિંસાના પ્રયોગોના અનુમોદન અને આધાર માટે નરસિંહ અને મીરાના જીવન અને કવનની અમૂલ્ય સહાય હતી. પરાઈ પીર જાણનાર પરમ વૈષ્ણવ ગાંધીજીએ નરસિંહનું વૈષ્ણવજન જીવનભર રોજ રોજ સવાર સાંજ પ્રાર્થનામાં સમગ્ર ભારતને સંભળાવ્યું હતું. જનમાત્રની પીડ હરવાની પ્રાર્થના શ્વાસે શ્વાસે ઉચ્છાસનાર ગાંધીજીએ 1947માં, આ બહુ ઓછી જાણીતી વાત છે, ઓક્ટોબરની બીજીએ દિલ્હીમાં એમના અંતિમ જન્મદિને સાંજની પ્રાર્થનામાં મીરાનું પદ હરિ તુમ હરો જનકી પીર સુબલક્ષ્મીને કંઠે આગ્રહપૂર્વક આગલી રાતે ગવડાવીને બીજી સવારે મદ્રાસથી વિમાનમાં દિલ્હી એની રેકર્ડ મંગાવીને સાંભળ્યું હતું. આ મારે કહેવો જોઈએ, સહેજ એક મિનિટ હું આપીશ. આ એક બનાવ અદ્ભુત બનાવ છે. ગાંધીજીને ત્યારે ખબર ન હતી કે એમનો અંતિમ જન્મદિન છે. કોને ખબર હતી? એ કંઈ કોઈ એવા મહાત્મા નહોતા ચમત્કારી કે બધું એમની પાસે આગોતરું જ્ઞાન હોય. 1947 ઓક્ટોબરની બીજી એમનો અંતિમ જન્મદિન. એમને કોણ જાણે એવું સૂચ્યું આગલે દિવસે કે મારે મીરાનું પદ સાંભળવું છે કાલે પ્રાર્થનામાં, અને તે સુબલક્ષ્મીને કંઠે સાંભળવું છે. હવે આ સત્યાગ્રહ નથી તો શું છે? આગ્રહ હતો એટલે સંદેશો ગયો મદ્રાસ. આ મેં જાણ્યું છે સુબલક્ષ્મીના પતિ પાસેથી. મારી પાસે એમનો પત્ર છે વિગતવાર, એટલે એ વાત જાહેર નથી બહુ, એટલે હું આપ સૌને કહેવા માગું છું. આનંદ થાય એવી વાત છે. તો મદ્રાસ સંદેશો કર્યો કે સુબલક્ષ્મી પાસે કે ગાંધીજીને આ પદ મીરાનું તમારે કંઠે સાંભળવું છે. આ તો ન્યાલ થઈ જાય ને માણસ. ગાંધીજી સામેથી કે મારે સાંભળવું છે. આ તો સોનાની ઘડી કહેવાય ને. આજની ઘડી તે રળિયામણી, રળિયામણી ઘડીઓ બહુ ઓછી હોય છે જીવનમાં. સુબલક્ષ્મીના જીવનમાં ઘડી આવી હતી, પણ બીજે દિવસે એમનો મદ્રાસમાં કાર્યક્રમ હતો એટલે બંધાઈ ગયા હતા. અને ગાંધીજીને પણ ગમે નહીં ને કાર્યક્રમ છોડીને દિલ્હી જાય તો. એટલે એમણે કહ્યું કે આ મારા જીવનની ધન્ય ક્ષણ છે, પણ હું લાચાર છું, હું દિલ્હી નહીં આવી શકું. એટલે ગાંધીજી પાસે સંદેશો ગયો કે આ તો નહીં આવે. એટલે ગાંધીજી કે ના આવો તો કંઈ નહીં, તમારા કંઠે ગીત રેકોર્ડ કરીને મને મોકલો. એટલે પાછો સંદેશો ગયો અને તે મીરાનું ગીત હરિ તુમ હરો જનકી પીર. એટલે આ તો સુબલક્ષ્મીને મંજૂર થાય એવું હતું. પણ એમ કહ્યું કે મીરાના બીજા પદો મારે મેં બેસાડ્યા છે કંઠમાં, પણ આ હરિ તુમ હરો જનકી પીર નથી. એટલે તમે કહો તો હું બીજું કોઈ પદ રેકોર્ડ કરીને મોકલી આપું. એટલે ગાંધીજી પાસે સંદેશ, ના મારે તો મીરાનું હરો જનકી પીર જ સાંભળવું છે તમારા કંઠે. એક તો તમારા કંઠે સાંભળવું છે અને આ જ પદ સાંભળવું છે. એટલે પાછો સંદેશો ગયો સુબલક્ષ્મી પાસે. એટલે પછી એમના પતિ લખે છે કે હું ગયો મદ્રાસ સ્ટુડિયોમાં ઓલ ઇન્ડિયા રેડિયોના. ત્યાં બધા સંગીતકારોને ભેગા કર્યા, રાતોરાત એની તરજ કરી. સુબલક્ષ્મીએ રાતોરાત એમના કંઠમાં બેસાડી અને મધરાતે આખું ગીત રેકોર્ડ કર્યું અને સવારે વિમાનમાં દિલ્હી મોકલ્યું અને સાંજે ગાંધીજીએ પ્રાર્થનામાં સાંભળ્યું. આ કંઈ એ તાર હોય છે, આ ટેલી, આ એક અદ્રશ્ય એવો આ ત્રણ કયો વ્યવહાર છે. એટલા માટે આ ત્રણ નામ અહીં મેં સંડોવ્યા છે, એટલે બે બીજા સંડોવ્યા છે આ વ્યાખ્યાનમાં. આજે અહીં નરસિંહનું અનુભવ દર્શન, દર્શન માત્ર ન હતું, અનુભવ સિદ્ધ દર્શન હતું, જેને નરસિંહે પોતે જ જ્ઞાન વિજ્ઞાન જોત જાગે એમ કહ્યું છે. એ વિજ્ઞાન વિશેષ જ્ઞાન, એટલે જ્ઞાન પંડિતનું નહીં, પુસ્તકનું નહીં, અનુભવ સિદ્ધ, શ્વાસે શ્વાસે જે જ્ઞાન જીવી રહ્યો છે માણસ પ્રેમના સ્વરૂપે, એ જ્ઞાન નરસિંહ પાસે હતું. એટલે અનુભવ દર્શન આંતરજીવનમાં અને બાહ્ય જગતમાં એ શીર્ષકથી આ વ્યાખ્યાનમાં નરસિંહના આંતરજીવનમાં અને કવનમાં એમનું જે ઇલ્મીપણું છે અને નરસિંહના સમકાલીન બાહ્ય જગતમાં અને કાર્યોમાં એમનું જે સુરાપણું અને પૂરાપણું છે એ સમજવાનો ઉપક્રમ છે. એ માટે સૌ પ્રથમ તો નરસિંહના 6 આત્મકથાના કાવ્યો વિવાહ મામેરું હુડીહાર જારી અને પવિત્ર પ્રસંગમાં એમના જીવન અને કાર્ય તથા સ્થળ અને સમય વિશે જે ઉલ્લેખો અને સૂચનો છે એને આધારે એમના જીવનની રૂપરેખા આ પ્રમાણે આંકવી જોઈએ. જેમાં હું સમય આ જૂનાગઢ નગરી હોવાથી અને તમે નરસિંહ નગરીના સન્નારીને સજ્જનો છો એટલે હું એનું પુનરાવર્તન કરતો નથી, એટલું બધું સુપરિચિત છે, પણ મારા લેખ માટે જરૂરી છે એટલે મેં અહીં નોંધ્યું છે. નરસિંહે 1430 પછી જીવનભર પ્રેમ ભક્તિ શૃંગાર અને વાત્સલ્યના કાવ્યો, 1447 પછી અને 1464 પૂર્વે જૂનાગઢમાં વિવાહ મામેરું હુડીહાર પ્રસંગ પવિત્ર પ્રસંગો ચાતુર્યો તાણલીલા સુદામા ચરિત્ર તથા 1464 પછી અને 1480 મૃત્યુ પૂર્વે માંગરોળમાં ઝારી અને ભક્તિ જ્ઞાનના કાવ્યો રચ્યા હોવા જોઈએ. નરસિંહને આરંભે કહ્યું તેમ પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું, કોઈ રહસ્યમય અનુભવ થયો હતો. નરસિંહે એમના આત્મલક્ષી સ્વાનુભવના આત્મકથાના કથનાત્મક કાવ્યો કંઈક વિગતે વિસ્તારથી વિવાહ પછી મામેરું તથા પરલક્ષી પરાનુભવના
આખ્યાન કલ્પ કાવ્ય ચાતુર્યોમાં એનો ઉલ્લેખ કર્યો છે. આમ એમણે એમનું જીવનભર આ અનુભવનું સ્મરણ અને પુનરાવર્તન કર્યું છે. એમાં એમણે આ અનુભવ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો અને આ અનુભવ થયા પછી એમના આંતરજીવનમાં અને બાહ્ય જગતમાં શું પરિવર્તન થયું એનો પણ ઉલ્લેખ કર્યો છે. મીરાને પણ આવો જ અનુભવ શૈશવકાળમાં થયો હતો એવું માની અનુમાની શકાય. પછી મીરાએ દીર્ઘ સમય લગી 17 વર્ષની વય લગી લગ્ન કર્યું ન હતું અને લગ્ન કર્યું ત્યારે મેવાડના રાણા સંગ્રામસિંહની વિનંતીથી વિદેશી વિધર્મી આક્રમણોના પ્રતિકાર માટે અનિવાર્ય એવી ઉત્તર ભારતના રાજ્યોની રાજકીય એકતા અર્થે બહુજન હિતાય અને તે પણ મીરા અસુત જાયો નહીં માં સૂચન છે તેમ એ લગ્ન પોતે ભોગવશે નહીં એ શરતે રાજકીય સગવડનું લગ્ન જે અનેક રાજ્યોમાં થયા છે ઇતિહાસમાં અનેક સમયે અને અનેક સ્થળે જેને મેરેજ ઓફ કન્વિનિયન્સ કહેવામાં આવે છે તેવું લગ્ન કર્યું હતું. વૈધવ્ય પછી અને સવિશેષ રાણાસંઘના અવસાન પછી રાજપ્રાસાદનો ત્યાગ કર્યો હતો અને નિર્દોષ અને નિર્ધન બહિષ્કૃતો અને તિરસ્કૃતોની વચ્ચે વસ્યા હતા. પછી બે દુષ્ટ અને દુર્જન રાણાઓના રાજકીય ત્રાસને કારણે મેવાડ મેડતાનો અને દૂષિત અને દોષિત ધાર્મિક વાતાવરણને કારણે વ્રજ સિદ્ધાનો ત્યાગ કર્યો હતો અને 10 વર્ષ દ્વારકામાં વસ્યા હતા. ત્રીજા રાણાએ મેવાડ પાછા આવવાનું આમંત્રણ આપ્યું પણ મેવાડ પાછા જવું ન હતું એથી અંતે દ્વારિકાનો પણ ત્યાગ કર્યો હતો અને 10 વર્ષ દક્ષિણ ભારતની તીર્થયાત્રા પછી જીવનના અંતિમ 10 વર્ષ પૂર્વ ભારતમાં અજ્ઞાતવાસમાં વસ્યા હતા અને પોતાના નામ સુદ્ધાનો ત્યાગ કર્યો હતો. અહીં એ યુગના સૌ મહાપુરુષો અકબર, માનસિંહ, તુલસીદાસ, બિરબલ, તાનસેન સાથે એમનું મિલન થયું હતું અને અકબરને ભારત વર્ષના ઐક્યનું એમનું દર્શન ભેટ આપ્યું હતું. ગાંધીજીને પણ દક્ષિણ આફ્રિકાના માં કોઈ આવો જ અનુભવ થયો હશે. ગાંધીજી બેરિસ્ટર મિસ્ટર ગાંધી તરીકે આફ્રિકા ગયા હતા અને મહાત્મા ગાંધી તરીકે ભારત પાછા આવ્યા હતા. કંઈક થયું છે ભૂમિમાં ત્યાં એમને આખો માણસ ઉલટાઈ ગયો, પલટાઈ ગયો આખો. એ એમને અનુભવ ક્યાંક થયો છે અને આજે પણ જુઓ સાચા ગાંધીના વારસો એ હપસીઓ છે. નેલ્સન માંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ બંને જે ભૂમિમાં ગાંધીજીને આ અનુભવ થયો છે, હું એમને કોઈ સાક્ષાત્કાર થયો છે, ગાંધીજીએ ક્યાંય વર્ણન નથી કર્યું કે મને પ્રત્યક્ષ જ્ઞાન ઈશ્વરનું થયું છે, પણ એમનું જીવન ક્ષણે ક્ષણનું તમે જુઓ આ માણસને કંઈક થયું છે, નહીં તો આમ થાય જ નહીં. તો એ ક્યાં થયું છે અને એટનબરોએ એમની ગાંધી ફિલ્મમાં આ ક્ષણને પામવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. એ ચાર્લી એન્ડ્રુસ જોડે વાતચીત કરે છે ને ત્યારે તમે જોઈ શકો છો કે એ વાતચીત દરમિયાન કંઈક એમને થયેલું છે. ત્યાર પછીનું ગાંધીજીનું જીવન, ગાંધીજીએ પણ હિંદ સ્વરાજના અંતિમ વાક્યમાં ક્ષણનું સૂચન કર્યું છે. શું લખ્યું છે ખબર છે? આવું સ્વરાજ લેવા આ દેહ અર્પણ છે, આ પ્રતિજ્ઞા છે અને અર્પણ કર્યો 3 ગોળી ખાધી છે. માટે શેને માટે ખાધી? પ્રેમને માટે ખાધી. ત્યાર પછીનું ગાંધીજીનું જીવન અને કાર્ય આપણને સુવિદિત અને સુપરિચિત છે. ભારત પાછા આવ્યા પછી સાબરમતીમાં વસ્યા હતા, પછી સાબરમતીનો ત્યાગ કર્યો હતો અને જીવનના અંતિમ વર્ષોમાં સેવાગ્રામમાં વસ્યા હતા. ગાંધીજી સત્ય દ્વારા ભારતના સ્વાતંત્ર્ય માટે અને અહિંસા દ્વારા સમગ્ર જગતના સમત્વ અને બંધુત્વ માટે, પ્રેમ દ્વારા દલિત અને પીડિત એવા બહિષ્કૃતો અને તિરસ્કૃતો માટે અને સર્વ ધર્મ મમભાવ, સમભાવ નહીં મમભાવ દ્વારા વિધર્મીઓ માટે જીવ્યા હતા. નામ પાડીને કહેવું હોય તો ગાંધીજી હરિજનો માટે જીવ્યા હતા ને મુસ્લિમો માટે મર્યા હતા. નરસિંહે એમને અનુભવ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો એનો ઉલ્લેખ કર્યો છે. ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ મૂર્ખ કહી મેણું દીધું, વચન વાગ્યું મર્મ વચન કયા હુંને ભાભીએ, તે મારા પ્રાણમાં રહ્યા વળુંદી. શું શબ્દ છે વળુંદી શબ્દ! શું કેટલું ભવ્ય ક્રિયાપદ વાપર્યું વળુંદી! કેવો માણસ હશે આ! હજી તો નરસિંહ મહેતા થયા નથી, તે પૂર્વે એક મેણું માર્યું અને એના પ્રાણમાં વળુંદી રહ્યો. કેટલા સંવેદનશીલ હોવા જોઈએ! આ જ બતાવે છે, જાડી ચામડી ન હોત તો ઘરમાં બેસી રહ્યા હોત મેણા ટોણા ખાઈને, આખી જિંદગી આળસુની જેમ જીવ્યા હોત, પણ કંઈક હતું અંદર, બીજ પડ્યું હતું ક્યાંક આ અનુભવનું, એટલે એમણે ગૃહત્યાગ કર્યો. ભાભીએ મેણું કેમ માર્યું? નાગરી નાત હોય, પુરુષ 20-22 વર્ષની વયનો હોય, એ પુરુષ નાની વયનો તો ન જ હોય, એટલે 6-7 વર્ષે મેણું ના મારે. મૂર્તિ નહોતી ભાભી એવી કે 6-7 વર્ષના છોકરાને મેણું મારે, અને મેણું મારે તો છોકરો ઘરમાંથી જાય પણ નહીં, તો એ પુરુષ નાની વયનો તો ન જ હોય. તો ભાભી મૂર્ખ એવું મેણું ન માર્યું હોય, ભાભી એટલા મૂર્ખ તો ન જ હોય. એ પુરુષ 6 વર્ષથી પરિણીત હોય, 2 વર્ષની વયના પુત્રનો પિતા હોય, થોડાક જ સમયમાં અન્ય એક સંતાનનો પિતા થવાનો હોય, કારણ કે ત્યારે માણેકબાઈ સગર્ભા હતા ને પાછા આવ્યા 3 મહિના અને 7 દિવસે પછી એમને પુત્રીનો જન્મ થયો છે અને પછી એમનો સંસાર સંકેલાઈ ગયો છે, કારણ કે કંઈક થયું છે. પછી જુઓ એમને સંતાનો નથી થયા, એ ઈશ્વરમાં એ લીન છે. પછી એમનું સંસારનું જીવન, સાંસારિક જીવન સમેટાઈ ગયું છે. પાછા આવ્યા પછી પત્નીની પ્રસૂતિ એના પિયરના ઘરમાં નહીં પણ પોતાના સંયુક્ત કુટુંબના ઘરમાં થવાની હોય અને એ આજીવિકા, જીવન પોષણ, કુટુંબનું ભરણ પોષણ આદિ કર્તવ્ય અને અન્ય કર્તવ્યોનું પાલન ન કરતો હોય, એ નિષ્ક્રિય અને નિરુદ્યમી હોય, ભવિષ્યમાં એ નરસિંહમાતા થવાનો છે એવો વહેમ સુદ્ધા ન હોય, તો સમાજ પણ એને મેણું મારે તો ભાભીનું મેણું તો ભાભી મેણું તો ભાભી મેણું મારે એની કોઈ નવાઈ નહીં. બહેનો બેઠી છે, તમે સમજી શકો છો, કોઈ પણ ભાભી મેણું મારે જ, ન મારે તો જ નવાઈ. તો ભાભીએ મેણું માર્યું પછી નરસિંહે ગૃહત્યાગ કર્યો. એક અપૂજ શિવલિંગનું વનમાહે પૂજન કીધું, શિવ આગળ જઈ એક મનો થઈ ધ્યાન કીધું દિવસ 7 સુધી, 7 ઉપવાસ ચિત્ત દ્રઢ કરીને કર્યા. એથી શિવ પ્રસન્ન થયા અને દર્શન આપ્યું. શિવે વરદાન માગવા કહ્યું અને મસ્તકે કર ધર્યો મુગ્ધ જાણી. નરસિંહે માગ્યું, માગું શું નવલ હું, તમને જે વલ્લભ દીજીએ મુને તે જાણી દાસ, તમને જે વલ્લભ હોય કાંઈ દુર્લભ, આપો પ્રભુજી હુને દયારે આણી. શિવને કૃષ્ણ વલ્લભ, એથી શિવે નરસિંહનો હાથ ગયો, નરસિંહને દ્વારકા લઈ ગયા અને કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત કર્યા. કૃષ્ણે નરસિંહનું સ્વાગત કર્યું અને હસ્તકમળ મારે શીશ ચાપ્યો. પછી કૃષ્ણે નરસિંહનું આતિથ્ય કર્યું. બધા વર્ણનો આવે છે વિવાહમાં. નરસિંહને વરદાન માગવા કહ્યું. શ્રી કૃષ્ણ સ્વમુખે વદે માગતું નાગરા સિદ્ધિ રિદ્ધિ ત્રિલોક આપું, સ્વર્ગના સુરપતિ વાસ વસે ત્યાં વૈકુંઠ કૈલાસ સદ્ય થાપું. રાસમંડળ રચ્યું, નરસિંહે માગ્યું રિદ્ધિ સિદ્ધિ, રાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું, કષ્ટ પડે ત્યાં સહાય થાજો તમે, ગાઉં જસ તાહરા મધુર વાણી. કૃષ્ણએ રાસમંડળ રચ્યું, વૃંદાવન મચ્યું, અખંડ લીલા મારે નેણ નીરખું, હસિયા કમળાપતિ ધન્ય તારી મતી, પ્રેમની ભક્તિ નરસિંહને આપી. શરદ પૂનમની રાતે વ્રજતણી આદ્ય લીલાનું દર્શન હવું, અદ્ભુત લીલા અખંડ શ્રી કૃષ્ણની નરસિંહને જઈ દેખાડ્યો રાસ. એ સમયે પણ શિવે નરસિંહ મહારસ માહે મહાલિયો શંભુજી કેરી બાહે, અને શિવે દિવ્ય ચક્ષુ દીધ મુજને મસ્તક મેલ્યો હાથ. આમ શ્રી કૃષ્ણ નરસિંહને આદ્ય અખંડ રાસલીલાનું દર્શન કરાવ્યું. પછી 1 માસનો અથવા 3 માસનો સમય વીતી ગયો. પછી હસ્તકમળે મારો હાથ ઝાલ્યો અને કૃષ્ણ નરસિંહને રુક્મિણી પાસે લઈ ગયા. રુક્મિણીએ પુત્રના વિવાહ પ્રસંગે કૃષ્ણની સાથે ઉપસ્થિત થવાનું આમંત્રણ માગ્યું. નરસિંહે એમને વચનનું પાલન કરવાનું કહ્યું અને નરસિંહ દ્વારિકામાંથી વિદાય થયા અને તળાજા પાછા આવ્યા. આ સાર છે એમના મામેરું અને વિગતવાર વિવાહમાં જે એમણે પોતે જ એનું કથન કર્યું છે તેનો આ સાર છે. હવે જે મને સૂજ્યું છે હું કહું છું. નરસિંહે એમના અનુભવ થયો પછી એમના બાહ્ય જગતમાં જે પરિવર્તન થયું એનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ તો એમણે ભાભીનો આભાર માન્યો. ધન્ય ભાગી ભાભી તમો, ધન્ય તમારા માતા પિતા. ક્યાં કેવો આભાર માન્યો છે, ભક્ત કેવો હોય. ધન્ય ભાભી તમો, ધન્ય માતા પિતા, સઠ જાણી મુને દયા કીધી. આ તો કોઈ લુચ્ચો માણસ લાગે છે, પડ્યો રહેશે ઘરમાં, કશું કામ ધંધો કરતો નથી, તો બાંધા કાઢે છે. તો એટલે અહીં સઠ શબ્દ વાપર્યો છે, મૂર્ખ નહીં. સઠ જાણી મુને દયા દીધી, તમારી ક્રિયા થકી હરિહર ભેટ્યા, આવીને ભાભીને લાગ્યો પાયે, શ્રી હરિહર હુને જે મળ્યા, સાંભળો માત મારી તે તમારી કૃપાએ. પછી આ અનુભવ સમયે કૃષ્ણે પ્રેમની ભક્તિ નરસિંહને આપી. એથી નરસિંહે જીવનભર ભક્તિ કરવાની પ્રાર્થના અને પ્રતિજ્ઞા કરી હતી. એક અનંત તારી ભક્તિ જાચું, સૂતી ઉઠી મારી આદ્યવાણી, ગાઉં જસ તાહરા મધુર વાણી. અને કેવી મધુર છે તો આપણે જાણીએ છીએ. આજે ગુજરાત 500 વર્ષ થયા જે પ્રેમથી નરસિંહને ગાય છે આખું ગુજરાત. એ પ્રેમથી હું નથી માનતો, કોઈ પણ કવિના ગીતો ગુજરાતે ગાયા હોય. તમે જાઓ કોઈ પણ ગામડામાં જાઓ તો જાગ અને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જે રસ અનુભવ્યો ગાઉં તે નીત નવો, પછી ઘેર આવીને લક્ષ સવા કીર્તન તણો નિયમ કરી 1,25,000 પદ રચવાનો નિર્ણય કર્યો. ઉમાશંકરથી અસાવધ ક્ષણે લખાઈ ગયું છે, લક્ષ સભા કીર્તનો ગાયા હશે કદાચ, પણ પછી સાવધ ક્ષણે સુધાર્યું છે. 1.25 લાખ નહીં તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેના પદો નરસિંહે ગાયા લાગે છે. અને પાદટીપમાં ઉમેર્યું છે 1600ની આસપાસ પદ સંખ્યા જોવા મળશે. નરસિંહે 20-22 વર્ષની વયે આ પદ રચવાનો નિર્ણય કર્યો અને 72 વર્ષની વયે અવસાન લગી 50 વર્ષ લગી સતત રોજ રોજ કાવ્યો રચ્યા હોય તો સરેરાશ રોજના 7-8 કાવ્ય રચવાનું થાય. અમે ગણિત કર્યું છે. એમનું જીવન 8 થી ગણીને 72 વર્ષનું જીવન, એટલે મહિના થયા એને 12 ગુણો, એ જે મહિના થયા એને 30 ગુણો, એ દિવસથી 1.25 લાખને ભાગો તો રોજ માણસે 7 પદો રચવા પડે. શક્ય છે આ? એટલે 1.25 લાખ તો નથી રચ્યા, પણ 1600 અવશ્ય રચ્યા છે. નરસિંહના આ શબ્દો ગુજરાતી ભાષામાં તને લાખ વાર કહ્યું, લાખ લાખ વંદન, લાખ વાના કર્યા વગેરે જે વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે એવો પ્રયોગ માત્ર છે. એનો અર્થ એટલો કે નરસિંહે જીવનભર કાવ્યો, મોટી સંખ્યામાં કાવ્યો રચવાનો નિર્ણય કર્યો અને લગભગ 1600 કાવ્યો રચ્યા પણ છે. નરસિંહે સુદામા મીરા અને ગાંધીજીની જેમ સ્વેચ્છાએ નિર્ધરતાનો સ્વીકાર કર્યો. આ બધું એમના બાહ્ય જીવનમાં બન્યું છે. આ બધું હરિરસ ગાવા, જે મળે તે ખાવા, કષ્ટ પડે ત્યાં સહાય થાજો તમો, આખું જ એનું સાંસારિક જીવન છે, આર્થિક જીવન, એનો સાર બે પંક્તિમાં આવી જાય છે, બે અર્ધ પંક્તિમાં. એ ભગવાન ભરોસે ઈશ્વર ઈચ્છાનું જીવન જીવ્યા હતા, એથી ઈશ્વરે એમના યોગક્ષેમના અને સંકટ સમયે સહાયના કર્તવ્યનું પાલન કરવાનું હતું. એમણે તો સંપૂર્ણ સમર્પણ કર્યું હતું, બિન શરતી શરણાગતિ કરી હતી. માગ્યું તારે પોતાને ગમતું ના માગ્યું, માગ માગ માગે તે આપું, તો પોતાને માટે કંઈ ના માગ્યું, તમને વાલું હોય તે આપો. આ ભક્તિ છે સાચી. ભગવાન પાસે જઈને ભીખ માગવાની ન હોય આવી કે મને ધન આપો ને મને કીર્તિ આપો ને મને સત્તા આપો. કોઈ મને પૂછે તો હું નમ્રપણે કહું છું, ભગવાન પૂછે તારે શું જોઈએ, મને પૂછે નહીં જાણ, હું મને પાત્ર નથી, પણ જો ભગવાન મને પૂછે કે તારે શું જોઈએ તો હું કહું આખો આખો તું જોઈએ છે, હું એનાથી ઓછું શું કામ માગું, કે મને આ આપતા આપી દે ભગવાન. અને મનમાં કે આ મૂર્ખો છે, સમજો નહીં, છેતરાઈ ગયો, આખો નાખો તું જોવે છે મન તો, એમાં બધું આવી ગયું ને, સમગ્ર વિશ્વ આખું બ્રહ્મ આવી ગયું, બ્રહ્માંડ આવી ગયું. તો શિવ અને કૃષ્ણને વરદાન માગવાનું કહ્યું ત્યારે એમણે શિવને અને કૃષ્ણને જે વલ્લભ વાલું હોય તે માગ્યું, એમણે તો ભક્તિ જ માગી હતી, એથી તો એ નિર્ભય અને નિશ્ચિંત હતા. નરસિંહ નિર્ભય થયો. હવે ભય શું છે? યોગક્ષેમનો કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી, ભગવાન કરશે જે કરવું હશે તે. અને ભગવાન કોણ? ભક્તો પાસે ભગવાન છે ને, મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને જ આવે છે, એની વાત પછી આવે છે. મીરા અને ગાંધીજીની જેમ નિત્ય સેવા, નિત્ય કીર્તન અને નિત્ય ઉદ્યમ એ એમનો જીવનભરનો નિત્યક્રમ હતો. તેથી મીરા અને ગાંધીજીની જેમ એમણે ઘેર પણ ગામ ગામે થકી હરિજન આવતા દર્શન કરવાને લાર લાગી. આ જે ઘર છે એમનું, અહીંની હજી તો એ ક્યાં છે? તળાજામાં છે, જૂનાગઢમાં હજી નથી. આ અનુભવ પૂર્વેના નિષ્ક્રિય અને નિરુદ્યમી નરસિંહ જીવનભર સક્રિય અને ઉદ્યમી થયા હતા. હવે પછી પવિત્ર પ્રસંગના પદમાં જોઈશું તેમ નરસિંહ અર્ધી સદી લગી સતત સક્રિય રહ્યા હતા. નરસિંહ એક્ટિવિસ્ટ, કર્મવીર હતા. એ ખૂણામાં મોં સંતાડીને બેસી ન રહ્યો આવો માણસ, એ તો બહાર નીકળી ગયો છે. જે બધે ઈશ્વર જુએ છે, ઈશ્વરના દર્શન ક્યાં નથી થતા મને, કોને ઈશ્વર ક્યાં નથી, અમારા નખમાં પણ ઈશ્વર છે. કોઈ એવું અણુ છે વિશ્વમાં કે જે ઈશ્વર વિનાનું હોય? હોય જ ન શકે. ભાઈ ભોજાઈ અકળાઈને એમ કે હવે તમો અમ થકી દૂર રહીએ, એટલે ઘરમાંથી કાઢ્યા. ભાભી ભાઈએ તો ઘરમાંથી કાઢ્યા, પછી જૂનાગઢ ગામમાંથી કાઢ્યા, એટલે તમે નહીં, હા તમે નહીં, એમના સમકાલીનો એ, એટલે માંગરોળ ગયા. એ બધી વાત પછી આવે છે. નગર જૂનાગઢ માહે જઈએ, એટલે જૂનાગઢમાં આવ્યા. નરસિંહ હવે પત્ની માણેકબાઈ એક પુત્ર અને આ અનુભવ થયો ત્યારે પત્ની સગર્ભા હતા, એથી ટૂંક સમયમાં જે એક પુત્રીનો જન્મ થયો તે પુત્રી સાથે જૂનાગઢમાં ભાઈ ભાભીથી સ્વતંત્ર વસ્યા હતા. જૂનાગઢમાં નરસિંહે લીધું મંદિર જ્યાં નાત છે નાગરી. નાગરો વચ્ચે નાનું ઘર વસાવ્યું હતું, નીચા મંદિર અને નિપટ જૂનાગઢા. થોડાક વર્ષ પછી પત્ની અને પુત્રનું અવસાન થયું અને પુત્રી લગ્ન પછી સ્વસુર ગૃહે હતી. એથી
બહુ સુંદર છે. અચેત ચેતન થયો ભવતણો અઘગણ પાપ. આજે પાપ છે બધા જીવનમાં, જેની વચ્ચે આપણે ખંડમદીએ છીએ, જે પિક્ચર કાદવમાં પાપના, એ બધા ગયા. પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન ચોટ્યું, પૂર્ણ બ્રહ્મ પર ધ્યાન ચોંટ્યું, કંઈક અનુભવ થયો. શેનો અનુભવ થયો? બ્રહ્મનો અનુભવ થયો છે. દિવ્ય ચક્ષુ દીદા મુજને મસ્તક મેલ્યો હાથ. દિવ્ય ચક્ષુ એ કયા? એક અદ્ભુત પંક્તિ છે, અર્ધ પંક્તિ છે નરસિંહની, હૃદયમાં કોતરી રાખવા જેવી છે. નેત્રમાં નાથ છે, અહીં જ બેઠો છે, એ જોયા કરે છે, મારા દેહમાં જ છે અહીંયા, અને એ જુએ છે, હું નથી જોતો. એ દિવ્ય ચક્ષુ છે. આ તમારી જે ચામડાની ચર્મ ચક્ષુ છે ને, બે ચામડાની આંખો, એ જો સર્વત્ર ભગવાન જુએ ને, અને જે તમે દર્શન કરો છો ને, એ જ દિવ્ય દર્શન, એ જ ચમત્કાર, બીજો કોઈ ચમત્કાર જ નથી. આ હાડચામના માણસને આવી દ્રષ્ટિ મળે, એ જ મોટો ચમત્કાર છે. આ ચામડાની આંખો, એ જો બધે ઈશ્વર જોઈ શકે, તો એ મોટામાં મોટો ચમત્કાર છે. પુરુષ પુરુષાર્થ લીન થયું મારું, હું ભાવ ગયો એટલે હું ભાવ ગયો. હવે આ પુરુષ નથી, એટલે મીરાએ જે ત્યાગ કર્યો હતો, જીવા ગોસાઈએ શું સંદેશો કહ્યો? હું સ્ત્રીનું મુખ દર્શન કરતો નથી. એટલે કહ્યું, આજ લગી અમે એમ સાંભળ્યું કે વ્રજમાં પુરુષ વસે છે એક. વ્રજમાં વસ્યા તો પુરુષ રહ્યા છો, ભલો તમારો વિવેક. પુરુષ તો એક જ કૃષ્ણ છે, અને આ બધા જે સ્ત્રી પુરુષો છે તે ગોપી છે, તે રાધા છે. દેહ દશા ટળી માહે રહ્યો ભળી, દૂતી થઈ માનીને મનાવા, મેલી પુરુષ પણ સખી રૂપ થઈ રહ્યો. એથી 20-22 વર્ષની વયે નરસિંહના ગૃહસ્થ જીવનનો અંત આવ્યો હતો. આમ નરસિંહનો હું ભાવ ગયો, અને એમનો આત્મા નારી રૂપ થયો. આત્મા વય રાધિકા, આ છે નરસિંહની પ્રેમ ભક્તિની પાત્રતા. સાથે સાથે નરસિંહ પ્રભુમય, પ્રભુ સ્વરૂપ, પ્રભુ સમાન થયો. નરસિંહને પ્રભુ સાથે સાનિધ્ય અને સાયુજ્યનો, સમાન સુદામા સમાન ધર્મમાં સુદામાની જેમ મિત્રતાનો અનુભવ થયો. એથી જ તો કૃષ્ણ વારંવાર સ્વમુખે કહે છે. ઔચિત્ય તો એનો વિવેક તો જુઓ, પોતાને મુખે નહીં, એ કૃષ્ણ પાસે કહેવડાવે છે કે હે નરસિંહ, તું મારી સમાન છે. દેવો ભૂતવા દેવમ, જે છે પોતાનામાં કૃષ્ણ પ્રગટ થયો છે, પોતે જ કૃષ્ણ છે, પોતે કૃષ્ણનો સમોવડ્યો છે, એવો ભાવ એને જીવનભર અનુભવ્યો છે. હું અને તું મધ્યે ભેદ નથી નાગરા, નરસૈયો ભક્ત હું તુલ્ય જાણો, લોકમાં હે કરું મુજ સમાણો, હું ને એમાં અંતર નાણો, તમારું ને અમારું એક નામ. આ બધું કૃષ્ણ કહે છે. હું અને તું ક્ષણ એક નથી વેગળા, એક અધક્ષણ નથી હું રે વેગળો, હું અને તું વિશે ભેદ નહીં નાગરા, તાહરું માહરું એક રૂપ. નરસિંહ સ્વમુખે કહે છે, અદ્ભુત પંક્તિ છે. એટલી નમ્રતા છે, ને છતાં એટલું ગૌરવ છે. પ્રભુ પીધેલો માણસ કેવો હોય, એની ખુમારી કેવી હોય, બ્રહ્મ ખુમારી જેને હોય કેવો હોય, એને એક નાનું સરખું કલ્પન લીધું છે. કીડી હૂતો તે કુંજર થઈ ઉઠ્યો. કોની કૃપાથી? અભિમાન નથી એમાં. હું કીડી જેવો હતો તે કુંજર જેવો થઈ ગયો. કોના પ્રતાપે? ઈશ્વરના. નરસૈયો મહામતી, મદન મહેતાએ પણ લગ્ન મંડપમાં નરસૈયો દીઠો નરસિંહ સરખો, સિંહ જેવો જોયો. અન્ય અતિથિઓએ પણ લગ્નવિધિ સમયે નરસૈયો ચતુર્ભુજ જોયે. આમ નરસિંહનો અનુભવ 17મી સદીના શ્રેષ્ઠ અંગ્રેજ ભક્ત કવિ જ્યોર્જ હર્બર્ટના અનુભવની જેમ એક સાથે નમ્રતા અને ગૌરવનો અનુભવ હતો. એમાં નરસિંહની પ્રભુતા અને પ્રભુમયતા પ્રગટ થાય છે. નરસિંહનો અનુભવ પરમેશ્વરના પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ છે, રહસ્યમય અનુભવ છે. એ વ્રત, વિધિ, તપ, યોગ, ધ્યાન, મંત્ર, શાસ્ત્ર, તપસ્યા, સાધના, આરાધના, ઉપાસના, યમ, નિયમ, તીર્થાટન, સમુદ્ર, સરિતા, સ્નાન, માર્ગ, પંથ, સંપ્રદાય આદિ દ્વારા પ્રાપ્ત થયો નથી. આ રહસ્ય છે કે નરસિંહને કોઈ પણ વચ્ચે ઈશ્વરનો આડતિયો નથી, કોઈ એજન્ટ નથી વચ્ચે, કોઈ વ્યક્તિ નથી, કોઈ સંસ્થા નથી, કોઈ સંપ્રદાય નથી, તપ નથી, તપસ્યા નથી, સાધના નથી, આરાધના નથી. આને ઈશ્વરની કૃપા કહેવાય છે. કંઈક એને થયું છે. હવે કંઈક થયું, એને તમે નરસિંહ મહેતાને પૂછો શું થયું, તો કે મને કંઈક થયું છે. તો કશું ને એને કહ્યું ના કહેવાય, તો એમની કહેવાની એક રીત છે, જે સિવાય બીજી કોઈ રીત નથી. આ અનુભવ વિશે માણસ ગુંગા ને સ્વપ્ન ભયો કેવી રીતે માણસ વાત કરે, એના જેવી આ વાત છે. એટલે હવે એ સહજ સરળ સહસા સ્વયંભૂ સ્વયંસ્ફુરિત જ્ઞાનનો અનુભવ છે. ભાભીએ મૂરખ કયો અને એમણે ગૃહ ત્યાગ કર્યો, એટલા તો એ સ્વમાની અને સ્વયં સંવેદનશીલ હતા.
ગૃહત્યાગ પૂર્વેથી જ એમના ચિત્તમાં, એમની ચેતનામાં અનુભવના બીજનો પ્રક્ષેપ થયો હોય અને 7 દિવસના સમયમાં એકાંતમાં, એકાગ્રતામાં, મૌનમાં, ધ્યાનમાં એ બીજ અનુભવ રૂપે ફૂલ્યું ફાલ્યું હોય, પછી 1 અથવા 3 માસ માટે દ્વારિકા ગયા હોય. દ્વારકા ભારતનું એક મુખ્ય તીર્થસ્થાન છે, એથી સમગ્ર ભારતમાંથી અસંખ્ય યાત્રિકો, ભક્તો, સંતો, સાધુઓ, યોગીઓ, આચાર્યો, વિદ્વાનો સતત એની યાત્રાએ આવતા જતા હોય. એથી દ્વારકામાં અને માર્ગમાં નરસિંહનું એમની સાથે મિલન થયું હોય અને અધ્યાત્મ ચર્ચાનો, વાદ વિવાદ અને સંવાદનો વિનિમય થયો હોય. ટૂંકમાં નરસિંહના અનુભવ વિશે એટલું જ કહી શકાય કે નરસિંહને કંઈક થયું હતું. નરસિંહનો અનુભવ અનિર્વચનીય છે, અવર્ણનીય છે. યતો વાચો નિવર્તન્તે એવો અનુભવ છે, એ વાણીમાં વ્યક્ત કરવો અશક્ય છે. એક જ રીતે ભાષામાં, શબ્દમાં, કાવ્યમાં વ્યક્ત કરવો શક્ય છે. રૂપક, રૂપકાત્મકતા અને કલ્પના, કલ્પકતા, કલ્પન અને પ્રતીક દ્વારા. એથી આ અનુભવ વિશેના કાવ્યોમાં અગાઉ જેનો વિગતે ઉલ્લેખ કર્યો છે તે વન, શિવલિંગ, શિવ, દ્વારિકા, કૃષ્ણ, રૂકમિની, રાસલીલા આદિ તથા હવે પછી જોઈશું તેમ રાધા, ગોપી, કૃષ્ણ આદિ માત્ર કલ્પનો છે, માત્ર પ્રતીકો છે, માત્ર રૂપકો છે. અસંખ્ય પ્રાકૃત જનોએ, પૃથક જનોએ એનો રૂપકાર્થ ન કર્યો અને વાચ્યાર્થ કર્યો અને એમને જે ભ્રમત્કાર થયો તે ચમત્કાર ગણાય છે. આ સમગ્ર પ્રગટીકરણ, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિશે અણસમજ અને ગેરસમજને કારણે સમાજમાં આ ભ્રમત્કારનું બીજું નામ ચમત્કાર છે. નરસિંહે સતત દદલે ને પગલે અનેકવાર સ્વમુખે સૂચન કર્યું છે કે આ ભૂતલ પરનો અનુભવ નથી. હું નથી કહેતો, એ પોતે કહે છે કે આ અનુભવ મને ભૂતલ પર નથી થયો, એટલે હું તમને જોઉં છું એમ એમને શિવ જોયા એમ નહીં, એમને શિવનું કંઈક અંદર થયું છે. અહીં શિવ છે, અહીં કૃષ્ણ છે, દ્વારિકા અહીં છે, માનસ લોકમાં છે, આખું બ્રહ્માંડ નહીં છે. આ અનુભવ થાય ને એટલે પછી એ શું થાય, એ પિંડ અને બ્રહ્માંડ એક થઈ જાય છે, આખું બ્રહ્માંડનું દર્શન એ નહીં થાય છે. આ રાસલીલા એટલે શું, કંઈક એવું અંદર થયું કે આ બધું જ વિશ્વ છે આખું, એ પ્રભુમય થઈ ગયું. આ ચમત્કાર નથી? કરોડોમાંથી, અબજોમાંથી એક મનુષ્યના ચિત્તમાં આવો સંવાદ જન્મે, એ ચમત્કાર નથી? આટલો મોટો ચમત્કાર છે. તો આ ભૂતલ પરનો અનુભવ નથી, નરસિંહના અંતસ્થલનો અનુભવ છે. આ મર્ત્ય લોકનો અનુભવ નથી, પણ નરસિંહના માનસ લોકનો અનુભવ છે. નરસિંહની આંતરગુહાનો, આંતરચેતનાનો અનુભવ છે. આ લોકોત્તર અને અલૌકિક અનુભવ છે. આ અનુભવની મુક્તિપુરી દ્વારિકા એ મૃત્યુલોકની દ્વારકા નથી, એ મુક્તિપુરી છે. મુક્તિપુરી મને સદ્ય દેખાડી, ભક્ત મારો મૃત્યુલોકથી આવ્યો. તો મૃત્યુલોક પર દ્વારકા, નકશામાં દ્વારકા છે, આ દ્વારકા નથી, એ નરસિંહ પોતે કહે છે, હું નથી કરતો. નરસિંહ આ તો આ દ્વારિકા ક્યાં, મુક્તિપુરી નામની દ્વારિકા ક્યાં, એ એટલાસનો નકશામાં નથી, એ એના અંદર છે. હવે કેવી રીતે ડોક્યુ આપણે કરવાના? એટલે નરસિંહે એનું કાવ્ય કર્યું છે, જગતમાં આવી એલેગરી જ લખાઈ છે. એનો વાચ્યાર્થ કરવાનો ન હોય, એનો રૂપકાર્થ, કારણ કે રૂપક સિવાય બીજી કોઈ રીત નથી એને વ્યક્ત કરવાની. આ એક કવિતાની બહુ ગૂઢ પ્રક્રિયા છે અને એ જો આપણે બરોબર સમજીએ ધ્યાનથી તો એમ સમજાય આપણને કે નરસિંહને અંદર કંઈક થયું. ભૂતળમાં હે જે ભૂરચા માનવી, સુણે ભણે અનુભવે ભાવ આણી, મૃત્યુલોક જોવાની હોશ અમને. દ્વારિકામાં બેઠા બેઠા તો ભૂતલ પર બેઠા છે, મૃત્યુલોકમાં છે. આ દ્વારિકા જો હોય તો, આ જે નકશા પર છે અત્યારે એ દ્વારિકા જો હોય તો કૃષ્ણ એમ કે મને હોશ છે ભૂતલ જોવાની, તો ભૂતલ પર જ છે. તો અનુભવ ક્યાં થયો? ભૂતલ પર નથી થયો. કેટલી બધી વાર કહ્યું છે, ડગલે ને પગલે કહ્યું છે તમને યાદ કરાવવા, તો ગેરસમજ ન કરશો. આ મને કંઈ અંદર કંઈક થયું છે, હું માત્ર રૂપકની ભાષામાં તમને કહું છું કે બીજી રીત નથી. પછી મારે મૂકા થઈ જવું પડે, નહીં થયું શું થયું, તો મને કંઈક થયું, તો શું કહ્યું, કશું ના થયું, થયું કંઈક થયું. આ બધાને આ થયું છે, જે લોકોને આવા અનુભવ થયા છે ને એ લોકોને આમ આ વ્યક્ત કરવામાં આ અશક્ય હોવાથી આવા સાધનો, આવા રૂપકોનો ઉપયોગ કરવો પડ્યો છે. આ અહીં માત્ર નરસિંહ નહીં, જગતભરમાં થયું છે, કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે આ થયેલું છે. આવા અનુભવ સિદ્ધ પુરુષોને જે રસ અનુભવ્યો, ગાઉ તે નિત નવો, પ્રગટ ભૂતલ કરું અંતર્યામી. મુહૂર્ત એકમાં ભૂતલે આવ્યો, તો ક્યાં હતો? ભૂતલ પર નહોતો એનો અર્થ. મુહૂર્ત એકમાં ભૂતલે આવ્યો, ભૂતલે જે ગુણ અમારા ગાજે, ભૂતલે જન જે રસિક જે હરિતણા, તેહને એ હરસ તુરે પાજે. આ અનુભવ એક રહસ્ય છે, જે મેં આગળ કહ્યું ને, જે ભજનીકમાં કહું, કરું તારો પાર ન પાયો. પોતે જ સમજી ના શકે એવો અનુભવ છે તો તમને કેવી રીતે સમજાવવાનો હતો એ, અને તમે કેવી રીતે સમજવાના? તમને તો થયો નથી, એમ થયો છે તો એ સમજાવી શકતો નથી માણસ. આ માત્ર નરસિંહ આવું થયું છે નહીં, એક એક મનુષ્ય જેને આવો અનુભવ થયો છે એને આ એક એક કોયડો છે આ, કે આનું અને જગતને કેવી રીતે કહું કેવું કેવું કે મને શું થયું છે. તો જેને એનું એવું રહસ્ય છે, આ એક એવું રહસ્ય છે કે જેને આ અનુભવ થયો હોય એને પણ એક ક્ષણ ક્ષણાર્ધ માટે તો ચમત્કાર જ લાગે. શિવે બે વાર અને કૃષ્ણએ એક વાર પોતાને પોતાનો હાથ ઝાલ્યો તથા શિવે બે વાર અને કૃષ્ણએ એક વાર પોતાના માથે એમનો હાથ મેલ્યો એમ નરસિંહ સ્વયં સ્વમુખે કહે છે. આ એક એવું રહસ્ય છે કે જેને આ અનુભવ થયો હોય એને પણ એક ક્ષણ ક્ષણાર્ધ માટે તો ચમત્કાર જ લાગે. શિવે બે વાર અને કૃષ્ણએ એક વાર પોતાને પોતાનો હાથ ઝાલ્યો તથા શિવે બે વાર અને કૃષ્ણએ એક વાર પોતાના માથે એમનો હાથ મેલ્યો એમ નરસિંહ સ્વયં સ્વમુખે કહે છે. આમ પોતાને માટે અનુભવ સ્પર્શેન્દ્રિયનો અનુભવ હતો, સ્થૂલ પાર્થિવ વસ્તુક્ષમ સ્પર્શક્ષમ અનુભવ હતો એમ નરસિંહ સ્વયં સ્વમુખે કહે છે, એટલે ચમત્કારો હોય એવું સૂચન કરે છે. છતાં નરસિંહ અનુભવ વિશે દ્વિધામાં છે. સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટે દીઠું, આ સાચું જોયું કે સ્વપ્ન જોયું એવો પ્રશ્ન પોતે જ કર્યો છે. આ અનુભવ પછી આગળ જોયું તેમ નરસિંહનું આમૂલ પરિવર્તન થયું, રૂપ સ્વરૂપાંતર થયું. પોતે પોતાને ઓળખી પારખી ન શકે એવા એ આખા ને આખા પલટાઈ ઉલટાઈ ગયા. મૂર્ખ નરસિંહ મહામતી નરસિંહ થયા, કીડી હતા તે કુંજર થયા, નરસિંહ હતા તે નરસિંહ થયા. એ જ ચમત્કાર છે, અન્ય કોઈ ચમત્કાર છે જ નહીં. આ અનુભવમાં નરસિંહનું ચિત્ત ચમક્યું, નખામાં આવે ચિત્ત ચમક્યું, જેમ હતું તેમ થયું, જેમ હતું તેમ થયું. એટલે જાગીને જોઉં તો જગત દિશે નહીં, જેમ હતું બ્રહ્મનું દર્શન થયું છે, અખાને થયું છે. તો એને શું કહ્યું? ચિત્ત ચમક્યું. ચમકો તો અર્ધક્ષણમાં જ ચમકો છો, નહીં તો ચમક્યા ના કહેવાય ને. તો એનું ચિત્ત ચમક્યું હોવું જોઈએ. હા, તળાજાને નિકટના વનમાં એનું ચિત્ત ચમક્યું છે. તો અને ચમત્કાર શબ્દ ચમક્યું પરથી આવેલો છે. ચમત્કાર એને કહેવાય તમે ચમકી ઉઠો જીવનમાં, કોઈક એવી ક્ષણ આવે કે તમે ચમકી ઉઠો, એ ચમત્કાર છે. હું જે કહું છું ને એ ચમત્કાર મોટો ચમત્કાર છે એમ મારે કહેવું છે. આ જે બીજો છે ને એ વાચ્યાર્થનો ચમત્કાર છે, આ ચમત્કાર એક સૂક્ષ્મ ચમત્કાર છે જે થયો છે નરસિંહને. હું જયારે એમ કહું કે આ ચમત્કાર ભૂતલ પર નથી થયો ત્યારે હું એમ કહું છું કે નરસિંહની અંદર થયો છે. તો હું નરસિંહને સાચી અંજલિ આપી રહ્યો છું. આ અનુભવમાં નરસિંહનું ચિત્ત ચમક્યું અને એને જ માત્ર ચમત્કાર કહેવો તો કહી શકાય, એ એક જ અર્થમય ચમત્કાર છે. આ અનુભવમાંથી, આ અનુભવમાં એમનું જે અદ્વૈત અભેદનું એકત્વનું દર્શન છે એમાંથી જ એમનું સમગ્ર જીવન અને કવન વિસ્તર્યું છે. એ એમાંથી જ એમના સૌ કાવ્યો અને કાર્યોનું સર્જન થયું છે. એમના ભવ્ય સુંદર કાવ્યોમાં જે દર્શન છે એ જ એમનું આરંભનું દર્શન છે. એ પરથી એમના અનુભવ દર્શનનું રહસ્ય પામી શકાય છે. એમના 1600 જેટલા કાવ્યો એક સળંગ અખંડ કાવ્ય છે. એ સૌમાં એક જ અનુભવ દર્શન છે. એમાંનું કોઈ પણ એક કાવ્ય સમજવું હોય તો એમના અન્ય સૌ કાવ્યો સમજવાનું અનિવાર્ય થાય છે. એથી એ એલિયટના મોટા ગજાના કવિના આદર્શ અનુસારના મોટા ગજાના કવિ છે. એમના કાવ્યો એમની આધ્યાત્મિક આત્મકથા છે. એથી જ બળવંતરાયે નરસિંહના કાવ્યો વિશે અને મીરાના કાવ્યો વિશે વિધાન કર્યું છે કે ત્રીજા મિત્રની પ્રસાદી છે. વિવા મામેરુ હુડીમાં દામોદર દોશી સામરસા શેઠ આદિએ નરસિંહને સંકટ સમયે સહાય કરી હતી એને પણ પ્રાકૃતજનો પૃથકજનો ચમત્કાર માને છે. સ્વયં નરસિંહ પણ લગભગ એમ માને છે. કોઈ પરિચિત અપરિચિત જ્ઞાત અજ્ઞાત ભાવિક ધનિક સજ્જને એક અન્ય નિર્ધન ભાવિક સજ્જનના સંકટ સમયે ગુપ્ત ગોપન સહાય કરી હોય અને એ નિર્ધનના નેત્રમાં નાચ છે એથી એ નિર્ધન સજ્જન સર્વત્ર સર્વમાં પરમેશ્વરને જ જોતો હોય, એ સર્વત્ર ને સદાય પરમેશ્વરનું સાનિધ્ય અને સાયુજ્ય અનુભવતો હોય અને સંકટ સમયે કોઈને કોઈ સહાય થશે એવી એને શ્રદ્ધા હોય તો એ સહાય પરમેશ્વરની જ સહાય છે એમ માની શકે. ભક્તોને આવા અનુભવો સામાન્ય છે. અનેક ભક્તોએ આવા અનુભવોનો ચમત્કાર તરીકે ઉલ્લેખ કર્યો છે. અન્ય ઇતરજનોએ પણ ભક્તોના આવા ચમત્કારનો ઉલ્લેખ કર્યો છે. પણ વિવાહમાં સ્વયં નરસિંહે જ અત્યંત સભાનપણે અને સાવધાનપણે કહ્યું છે. વિવાહમાં નરસિંહ એક પંક્તિમાં કહે છે, આટલા બધા હતા જાનૈયાઓ અને કહે છે, અવર બીજું કો જાનમાં નવલ હે, બીજા કોઈને દેખાયો નહીં, નરસૈયો નિરખે ચક્રપાણી. એમને જો જનવાયકામાં જેને કહેવાય છે ચમત્કાર એ અભિપ્રેત હોત તો કહેત કે બધાએ જોયો, મેં એકલાએ જોયો. બહુ સાવધ છે, બહુ સાવધાન છે. અને મદન મહેતા પણ મનમાં વિમાસે છે, જુએ તો મહેતાજી બેઠા છે એકલા, એમને પણ દેખાયા નહીં. આમ નરસિંહે પરમેશ્વરને સૌની સમક્ષ પ્રગટ કર્યા નથી. ચમત્કારના તત્વને છતું કર્યું નથી. સંકટ સમયે કોઈને આમ સહાય કરવાની વૃત્તિ થાય અને એ સહાય કરનારમાં પરમેશ્વરનું દર્શન થાય, વળી સંકટ સમયે સહાય થશે જેવી શ્રદ્ધા હોય, તો એ વૃત્તિ, એ દર્શન અને એ શ્રદ્ધા જ એક ચમત્કાર છે, અન્ય કોઈ ચમત્કાર નથી. થાય અજાણા માણસને તમે મદદ કરો તો એમને એમ થયું, કંઈ તમારા હૃદયમાં વૃત્તિથી એ જ ચમત્કાર છે. આવું થવું, વૃત્તિનું થવું એ ચમત્કાર છે. પછી પેલો માણસ એમ માને કે આનામાં ભગવાન વસ્યો છે, તો એ શ્રદ્ધા એ પોતે જ ચમત્કાર છે. નરસિંહના આ અનુભવમાં આગળ જોયું તેમ કૃષ્ણએ એમને રાસલીલાનું દર્શન કરાવ્યું હતું. એમાં એમનું પુરુષાર્તનનું પુંબામુંબામનું વિલોપન થયું હતું, એમની દેહદશાનું વિગલન થયું હતું અને એમણે હાથમાં કરતાલ અને દીવી સાથે સખી રૂપે દૂતી કાર્ય કર્યું હતું, એવો ઉલ્લેખ છે. એ અત્યંત સૂચક છે. આ રાસલીલા ઇન્દ્રિયરૂપી આત્મારૂપી ગોપી અને બ્રહ્મરૂપી પરમાત્મારૂપી કૃષ્ણના પ્રેમનું પ્રતીક છે. એમાં આત્માવી રાધિકા છે, એથી નરસિંહની પ્રેમ ભક્તિ નવધા ભક્તિથી પર અને પાર છે. આ ભક્તિ એ સૂક્ષ્મ ઇન્દ્રિયાતીત અને શુદ્ધ અલૌકિક પ્રેમનું સ્વરૂપ છે. આ પ્રેમ ભક્તિ કામરહિત, મોહરહિત રસ અને સૌંદર્યનો અનુભવ છે. એમાં રાધિકા કામવર્જિતા, એથી એ પાર્થિવતાને સ્થૂળતાને અતિક્રમી જાય છે. ભાગવતના દશમ સ્કંદના રાસક્રીડાના વર્ણનથી પ્રેરણાથી અને જયદેવના ગીત ગોવિંદના પ્રભાવથી નરસિંહે આરંભમાં સ્થૂળ પાર્થિવ સંભોગ શૃંગારના થોડાક પદો સવિશેષ ચાતુરીમાના ઉત્તરાર્ધમાં રચ્યા હતા, પણ પછી નરસિંહ એમના કૃષ્ણ પ્રીતિના શૃંગાર પ્રીતિના અસંખ્ય પદોમાં એ સ્થૂળતાને પાર્થિવતાને અતિક્રમી જાય છે. પ્રેમ ભક્તિનું શુદ્ધ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ જ પ્રગટ થાય છે. એમાં શૃંગાર પ્રીતિને વાત્સલ પ્રીતિની ભૂમિકા છે. પુરુષાર્થી તરીકે નહીં પણ સ્ત્રી અર્થી તરીકે પરમાત્માની પ્રેમ ભક્તિ કરવાની છે એવી એમની પ્રતીતિ છે, એથી ગોપી એમનો આદર્શ છે. આ પદોના કેન્દ્રમાં એક મંત્રરૂપ ઉદ્ગાર છે, નેત્રમાં નાથ છે. આમ દ્રષ્ટા અને દ્રષ્ટ વચ્ચે અદ્વૈત અભેદ છે. આ દ્રષ્ટા દેહીમાં પ્રગટ થશે અને એથી સર્વત્ર સદાય બ્રહ્મનું દર્શન થશે એવી એમની પ્રતીતિ છે. અહીં નરસિંહના અનુભવ દર્શનની પરાકાષ્ઠા છે. અહીં પ્રેમ ભક્તિ અને અદ્વૈત એકરૂપ થાય છે. ક્ષિતિરસ તરુ શાખાએ પ્રસર્યો, અદ્ભુત એમનું એક પદ છે. સ્ત્રીમાં એમણે જે આખું બ્રહ્માંડ જોયું છે, અદ્ભુત વર્ણન છે. જગત સાહિત્યમાં સ્ત્રીનું આવું વર્ણન કોઈ કવિએ કર્યું નથી, અદ્ભુત છે. ક્ષિતિરસ તરુ શાખાએ પ્રસર્યો, પદમાં નરસિંહે યુવતીમાં સુંદર સ્ત્રીમાં અખિલ બ્રહ્માંડના અમૃત નસનું ભવ્ય સુંદર દર્શન કર્યું છે. એમાં નરસિંહની રસ અને સૌંદર્યની દ્રષ્ટિ પાર્થિવતાને સ્થૂળતાને અતિક્રમી જાય છે. સુંદર સ્ત્રી ગોપી આત્મામાં પરમાત્માના પ્રેમને કારણે રસ અને સૌંદર્ય પ્રગટ થાય છે. આ રસ અને સૌંદર્ય એના આત્માના આવિષ્કાર છે. પરમાત્મા એનું પાન કરે છે અને નરસિંહ યોગ વિયોગ તપ તપસ્યા અને સાધના આરાધના નહીં પણ આત્મા પરમાત્માના રસ સૌંદર્યનું ગુણગાન કરે છે. ક્ષિતિરસ તરુ શાખાએ પ્રસર્યો, મનસી જ નયણે વસ્યો, હૃદય ભાવ કુચ મંડલ પૂર્યા, આવો રતિપતિ રસિયો. અતલી બલ વનસ્પતિ નાથે ઉલટ પાલટ કીધું, અખિલ બ્રહ્માંડ તણું અમૃત રસ જુવતીને વદને દીધું. શું પંક્તિ છે! અખિલ બ્રહ્માંડનું અમૃત રસ યુવતીને વદને દીધું, અદ્ભુત બલ આપ્યું અબળાને, નરવર કાયર અંગે હસવું વન વેલીને આપ્યું, કોકિલા સુરમુખ રંગે યોગ વિયોગ વિમુખને આપ્યો, ભોગ ભગત ભગવાન તાપ તપસ્યા ક્રમજળને, કર્મજળ માણસને એમણે તાપ તપસ્યા આપ્યા. નરસિંહને શું આપ્યું? આપ્યા નરસિંહને ગુણગાન, ભક્તિ આપી. એક સ્ત્રીમાં એમણે કૃષ્ણ જોયો છે, એક સ્ત્રીમાં એમણે પરમેશ્વર જોયો છે. આ એમનું સ્ત્રી દર્શન છે, અદ્ભુત છે. દાન લીલામાં કૃષ્ણ ગોવર્ધનગીરી પરથી કોઈ અદ્ભુત અલૌકિક એવી અનુપમ સુંદરીનું રાધાનું દર્શન કરે છે. એમાં એમને વિશ્વરૂપ દર્શન થાય છે. આમ નરસિંહે સ્વયં કૃષ્ણને સ્વમુખે, પરમાત્માને સ્વમુખે સુંદરીના રસ સૌંદર્યનું, આત્માના રસ સૌંદર્યનું ગુણગાન કરાવ્યું છે. ગોવર્ધન ચડી વાલે ચિંતવ્યું, કૃષ્ણ ગયા ગોવર્ધન પર, વાલે ચિંતવ્યું દૂર દીઠી અનુપમ નાર. હવે સુંદર અદ્ભુત પંક્તિ છે. તે જે ત્રિભુવન મોહી રહ્યા, એના તેજથી ત્રિભુવન મોહી રહ્યા. જીરે નરખે નંદકુમાર, એને કોણ જોઈ રહ્યું છે? નંદકુમાર. મુખ ભર્યું એનું મોતીએ, જીરે અમર વાસિક વેખ, સુંદર સોહીએ રાખડી નયણે કાજળ રેખ, ચૂડી મુદ્રિકાને બેરખી મુખે ચાવંતી તંબોળ, વૃંદાવનમાં સંચિરા જીરે સજીને શણગાર છોડ. નરસિંહનું અદ્ભુત દર્શન હમણાં જોયું તેમ નરસિંહના અંતરજીવનમાં પ્રેમ ભક્તિમાં ગોપી રાધાની કૃષ્ણ પ્રીતિમાં આત્માની પરમાત્મા પ્રીતિમાં પ્રગટ થાય છે. તો આ દર્શન નરસિંહના બાહ્ય જગતમાં એટલે કે નરસિંહના બાહ્ય જીવનમાં સામાજિક જીવનમાં લિંગ ભેદ રહિતતામાં એટલે સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ભેદ નથી. જેને બ્રહ્મનું દર્શન થયું એને ભેદ હોય જ નહીં કોઈ. અને હવે પછી જોઈશું તેમ જાતિ ભેદ રહિતતામાં પ્રગટ થાય છે. ગીતામાં કૃષ્ણનું વચન વરદાન છે અવતરણ, સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો મારા આશ્રય દ્વારા પરમ ગતિને પામે છે. આળવાર સંત ભક્તોમાં પણ ભક્ત સ્ત્રીઓ હતી. મીરા તો સ્વયં સ્ત્રી હતી. ગાંધીજીએ પણ પ્રત્યેક સ્ત્રીમાં ત્યાગમૂર્તિનું અને કસ્તુરીબાઈમાં કસ્તુરબાનું દર્શન કર્યું હતું. એમના દર્શનમાં સ્ત્રી અબળા ન હતી, સબળા હતી. એમણે દારૂના પીઠા પર પિકેટિંગ કરવા માટે દારૂડિયાઓની સામે સ્ત્રીઓને રજૂ કરી હતી. નરસિંહનું આ દર્શન પત્ની માણેકબાઈ અને પુત્રી કુંવરબાઈ સાથેના અંગત આત્મીય સંબંધમાં પણ પ્રગટ થાય છે. વિવાહમાં એમણે માણેકબાઈનું સન્માન બહુમાન કર્યું છે. ઘેર દારા એક સુંદરી સાધવી અને પુત્રના વિવાહ સમયે માણેકબાઈએ ચિંતા પ્રશ્ન કર્યો, આપણું ઘર તે આદ્ય મોટું સદા નિર્ધન વિવાહ કેમ થશે? ત્યારે નરસિંહ એમને પરમેશ્વર પર શ્રદ્ધાનું સાંત્વન અને આશ્વાસન આપે છે. દુઃખ નદર ભામિની વાત સુન કામિની પુરુષે મનોરથ કૃષ્ણ કામી ધ્યાનધર કૃષ્ણનું રાખ મન પ્રસન્ન તું સહાય થશે નરસિંહનો સ્વામી. અહીં લગ્ન મંડપમાં સૌએ નરસિંહમાં ચતુર્ભુજના રૂપનું દર્શન કર્યું ત્યારે નરસિંહ કહે છે, મહેતીનું રૂપ દીઠું રે કમળા તવું. એમણે કમળાનું દર્શન થયું જાનૈયાઓને મહેતીમાં. આટલો આદર એમણે પત્નીનો કર્યો છે, એક સ્ત્રીનો કર્યો છે અંગત જીવનની અંદર. એના આત્મીય જીવનમાં સ્ત્રી માત્રનો આવો આદર એમણે કરેલો છે. મામેરુમાં પણ જ્યારે કુંવરબાઈનું મામેરે થયું તે પૂર્વે માણેકબાઈનું અવસાન થયું હતું અને નરસિંહ વિદુર થયા હતા. વળી પુત્રનું પણ અવસાન થયું હતું એટલે આ સંકટ સમયે પત્ની અને પુત્રની સહાય નથી, એકલા હતા. નરસિંહને એકલે હાથે મામેરું કરવાનું થયું હતું. ત્યારે એક સામાન્ય પતિની જેમ એમના મુખમાંથી અતિ કરુણ ઉદ્ગાર સર્યો છે, જેને પછી પ્રેમાનંદે હાસ્યાસ્પદ બનાવ્યો છે. ભલું થયું ભાગી જંજાળ સુખે જપ્યું સૃષ્ટિ ગોપાળ. કૃષ્ણ એમ કે ભલું થયું, કોઈનું અવસાન થાય તો કૃષ્ણ, અરે નરસિંહ એમ કે ભલું થયું ને ભાગી જંજાળ જંજાળ હતી. એમણે શું કહ્યું છે? અત્યંત કરુણ છે. કોઈ પતિએ આવો વિરહ અનુભવ્યો નથી. એક સામાન્ય મનુષ્યની જેમ એમણે કરુણ ઉદ્ગાર કર્યો છે. જનનીએ મેલ્યા નર જીવે. આ કુંવરબાઈ તો જીવે, માતા નથી. માતા વિરો સુનો સંસાર બધું ચગાવ્યું છે પ્રેમાનંદે. નરસિંહ શું કહે છે? જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી વિછોયા મરી જાય રે બાપ. સ્ત્રીના જે વિછોયા છે તે તો મરી જાય. એમાં નરસિંહ એ માણેકબાઈના મૃત્યુ સાથે જાણે પોતાનું પણ મૃત્યુ થયું હતું એવી આર્દ્ર અને આર્ત અંજલિ માણેકબાઈ નરતી હતી. પ્રેમાનંદના કુંવરબાઈનું મામેરામાં માણેકબાઈના મૃત્યુ પછી નરસિંહના મુખમાંથી હાસ્યાસ્પદ ઉદ્ગાર સર્યા છે. ભલું થયું ભાગી જંજાળ સુખે જપીશું શ્રી ગોપાળ. નરસિંહ જેવા ભક્તના આવા ઉદ્ગાર હોય જ નહીં. નરસિંહમાં ભક્ત અને ભક્તિ વિશે જે દર્શન છે તે પ્રેમાનંદમાં નથી. નરસિંહ ભક્ત હતા, પ્રેમાનંદ ભક્ત ન હતા, ભટ્ટ હતા. તેથી પ્રેમાનંદમાં ક્યારેક આવું હસવામાંથી ખસવું થાય છે. પ્રેમાનંદ હાસ્યના લોભમાં હાસ્યાસ્પદતા લાભે છે. મામેરુમાં નરસિંહ જ્યારે માત્ર તાળ મૃદંગ અને ચંગ સાથે મામેરું કરવા આવે છે ત્યારે કુંવર આ એક અત્યંત કરુણ ચીજ છે. નરસિંહના અંગત જીવનની અંદર જો બે કરુણ ઉદ્ગાર હોય તો એક આ માણેકબાઈ વિશેનો છે અને બીજો કુંવરબાઈના મુખમાં મૂક્યો છે એમણે. ત્યારે કુંવરબાઈએ શું લઈને આવ્યા? તાળ મૃદંગ ચંગ લઈને આવ્યા. આ તે મામેરાના ઢંગ એમ કહે છે, આ તે મામેરું પૂરવાના તમારા ઢંગ છે. કુંવરબાઈ શું કહે છે? ત્યારે કુંવરબાઈએ નિર્ધન પિતાનો ઉપવાસ થશે એની વેદના વ્યક્ત કરી હતી. તાત ત્રેવડ નહીં શીર આવ્યા તમે હાંસુ થાવા, અને ના આવ્યા હોત તો સારું થાત એમ પિતાને સૂચવ્યું હતું. પછી જ્યારે સાસુએ પિતા કદી ના આપી શકે એવી અને એટલી ભેટ સામગ્રીની યાદીનો પત્ર લખ્યો તે પિતાને આપ્યો ત્યારે કુંવરબાઈના હૃદયમાંથી એક કારની ચીજ સરી હતી. સાધુ મુજ તાતને તો નિર્ધન છે, સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત મારે શીદ આવ્યું. આના કરતાં તો હું વાંઝણી રહ્યો તો સારું થાત. એક કુમળી કન્યા એ એમ કે આના કરતાં તો હું વંધ્યા રહી હોત, નિસંતાન રહ્યો તો સારું થાત. તો અને પોતે વંધ્ય નિસંતાન હોત તો સારું થાત એમ સૂચવ્યું છે. એમાં આજે પણ ભારતના સમાજમાં કન્યા વિક્રયના કુધારાને કારણે નિર્ધન માતા પિતાની અસંખ્ય કન્યાઓની જે વેદના છે એને નરસિંહે વાચા આપી છે. કેટલો તમે ભારતના સમાજમાં જુઓ તો ખરા, નિર્ધન જે માતા પિતાની કન્યાઓ છે એ દહેજ ના આપી શકે, એ ના આપી શકે કશું, ત્યારે એમની જે વલે થાય છે એ આખી જે વેદના છે, આખા સમગ્ર ભારતના સમાજની અંદર જે આવી દુર્ભાગી કન્યાઓ છે એમની એમની વેદનાને એમણે વાચા આપેલી છે. ઝારીના પદમાં માંગરોળમાં કાકા પરબતદાસના ઘરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવના પ્રસંગે નરસિંહે રાતે કીર્તન કર્યું અને વચમાં તરસ લાગી, એથી કોઈ રતનબાઈ ઝારીમાં પાણી આપવા આવી ત્યારે એ સ્ત્રીમાં નરસિંહે મોહિની સ્વરૂપ કૃષ્ણનું દર્શન કર્યું હતું. આ જોને કોઈ ઊભી રે આળસ મોડે, નરસૈયાને પાણી પાવાને હરજી પધાર્યા કોડે. શું શું પંક્તિ! એને દર્શન, એને ઓચિંતું થયું છે, ચમકી ગયું છે માણસ. એ રતનબાઈ ઊભી છે, માણસ જેવી માણસ સ્ત્રી છે, એકદમ એને શું થયું, નરસૈયાને પાણી પીવા પાવાને હરજી આવ્યા કોડે. અદ્ભુત વર્ણન દ્વારા આ અપૂર્વ સૌંદર્યનું દર્શન કરવા સૌને આમંત્રણ આપે છે. નરસૈયાનો સ્વામી જોવા સરીખડો, કોઈએ સુંદરીનું વદન નિહાળો રે, અને આ કૃષ્ણ છે એવું કોઈએ માન્યું નહીં, આ સ્ત્રી નથી સ્વયં કૃષ્ણ છે એવું એમણે સ્પષ્ટ કર્યું, અને પવિત્ર નેત્રથી એમનું દર્શન કરવા આગ્રહપૂર્વક અને ભર સભામાં પરસ્ત્રીનું દર્શન ન થાય એમ માન્યું. ત્યારે કરીએ કહીએ છીએ બધાને, કહું છું કે આ કૃષ્ણ છે જુઓ તો કોઈ માનતું નથી, અને મર્યાદાથી સંયમથી પરસ્ત્રીનું દર્શન થાય તો કોઈ કહે જુઓ એમ જોવા કે આપણાથી એમ માનીને પણ, ના ના કૃષ્ણ તો હોય જ નહીં એમ માનીને કોઈએ જોયું નહીં ત્યારે કહીએ છીએ પણ કહ્યું ન માને. એ તો નારી નહીં ગીરધારી રે, બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતર જામી રે, વ્યભિચાર મૂકી જુઓ વિચારી. વ્યભિચારી નેત્રથી ન જુઓ, એને વિચારીને જુઓ, સમજો લગી કે આ સ્ત્રીમાં કૃષ્ણ છે, સમજો તમે, વિચારીને જુઓ. એ તો નરસૈયાનો સ્વામી રે. આમ ને આમ કેટલાય સમય લગી નરસિંહ આ સૌંદર્યમાં એવા તો લીન અને તલ્લીન હતા કે જલનું પાન ન કર્યું ને નરસિંહ આ સ્ત્રીનું કૃષ્ણના મોહિની સ્વરૂપનું ગુણગાન કર્યા કર્યું, ત્યારે આ સ્ત્રીના ભાઈએ નરસિંહને એમની તરસનું સ્મરણ કરાવ્યું હતું. હરી આવ્યા છે નારીના વેશે, રે એને કોઈ જુઓ. પછી બંધ બંધવ એનો તત્ક્ષણ ઉઠ્યો, આવ્યો મંદિર જાણી રે, પાછો આવ્યો ત્યાં કીર્તનના સ્થળે. રતનબાઈ ઘણું વ્યાકુળ ભરે છે, મહેતા ઢંઢોળ્યા, મહેતા શું જુઓ છો, ક્યાં ખોવાઈ ગયા છો, પાણી માગ્યું છે, આ લઈને આવી છે, ક્યારની ઊભી છે, પીયો તો ખરા, એમ કહેવું પડ્યું. એવો માણસ તલ્લીન થઈ ગયો છે. રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે, તમે લ્યો ને મહેતાજી પાણી રે. અને ત્યાં કૃષ્ણ અંતરધ્યાન થયા હતા. આ સ્ત્રીમાં નરસિંહને મોહિની સ્વરૂપ કૃષ્ણનું દર્શન થયું અને કોઈ અન્યને ન થયું એમાં કોઈ ચમત્કાર નથી. સર્વત્ર સર્વદા સર્વમાં કૃષ્ણનું દર્શન કર્યું હોય એવા નરસિંહને આ ક્ષણે આ સ્ત્રીમાં કૃષ્ણના મોહિની સ્વરૂપનું દર્શન થાય એ નરસિંહને માટે અત્યંત સહજ સરળ અને સ્વાભાવિક હતું. નરસિંહમાં આવી દિવ્ય તૃષા હોય, આવી દિવ્ય દ્રષ્ટિ હોય એ જ ચમત્કાર છે, અન્ય કોઈ ચમત્કાર છે જ નહીં. આમ નરસિંહે નરવા નેત્રથી સ્ત્રીમાં પરમેશ્વરની પરમ વિભૂતિનું દર્શન કર્યું છે અને આ દર્શન એમણે અપૂર્વ સૌંદર્યથી ઝારીના પદોમાં સાકાર કર્યું છે. આજે પણ ભારતમાં અને સવિશ્રેષ્ઠ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સંખ્યામાં અનેક સ્ત્રીઓ અગ્નિ સ્નાનથી આત્મહત્યા કરે છે અને અનેક પુરુષો સ્ત્રીઓની હત્યા કરે છે. આજે પણ આ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમત્વના યુગમાં પણ અનેક ધાર્મિક સંસ્થાઓ અને જીવા ગોસાઈના વંશજો જેવા સંપ્રદાયો લિંગભેદને કારણે સ્ત્રીઓના વેદપાઠ અને મુખ દર્શનનો તિરસ્કાર બહિષ્કારપૂર્વક નિષેધ કરે છે, ત્યારે જેમાં લિંગભેદ નથી, ઉચ્ચાવચતા ક્રમ નથી, એવા નરસિંહના આ દર્શનનું સ્મરણ કરવું કરાવવું રહ્યું. સારમાં સાર આપી દીધો છે. સાર સ્ત્રીનું દર્શન એમનું એટલું ભવ્ય છે કે સારમાં સાર અવતાર અબળાતો, આ અબળા નથી સબળા છે, જે બળે બળભદ્ર વીર રીઝે, કૃષ્ણ જેવો કૃષ્ણ જેનાથી રીઝે છે એ બળ છે આ સ્ત્રીમાં. નરસિંહનું આ દર્શન જાતિભેદ રહિતતામાં પ્રગટ થાય છે, એમાં ઉચ્ચ અવસ્થા ક્રમ નથી. આળવાર સંતો અને મધ્યકાલીન સંતોમાં પણ અવચ જાતિના સંતો હતા, એથી જ નાગર હતા, છતાં નરસિંહે સુદામા, મેવાડની રાણી મીરા અને બેરિસ્ટર ગાંધીની જેમ સ્વેચ્છાએ નિર્ધનતાનો સ્વીકાર કર્યો હતો, ગરીબો સાથે આત્મીયતા માટે એમણે સ્વીકાર કર્યો છે. નીચ વર્ણના લોકો જેને કયા છે, હલકા કયા છે, હળવા કર્મના જેને કયા, કર્યા એક તો આપણે એને પાછા કયા એમને હળવા કર્મના, નરસિંહની નિર્જનતામાં આત્મદયા કે આત્મ અવલેના ન હતી. સંકટ સમયે પરમેશ્વર એમને સહાય કરશે જ એવી એમને શ્રદ્ધા હતી. નાગરી નાતમાં નિર્ધન સરજિયા, તમ વિના કૃષ્ણજી કોને કહીએ. કઈ નાતમાં? નાગરો નાતમાં, ધનિક નાતમાં. પુત્રના વિવાહ અને પુત્રીના મામેરામાં સંકટ સમયે નાગરોને એમની નિર્ધનતાને કારણે એમની નિંદા કરી હતી, એમનો ઉપવાસ કર્યો હતો, ત્યારે નરસિંહે પરમેશ્વરની સહાય માટે પ્રાર્થના, નર્મમર્મ, કટાક્ષ, રોષ, ધાક ધમકી આદિનો ઉપયોગ ઉપચાર કર્યો હતો. નરસિંહ સંકટમાં સફળ થયા હતા. પછી ધન, વસ્ત્ર, અલંકારો આદિ પ્રાપ્ત થયા ત્યારે એ જ નાગરોએ એમની સ્તુતિ કરી હતી. નાગરો એટલા દંભી અને લોભી હતા એમ બધું વર્ણન આવે છે આ જૂનાગઢના વતનું. આ તમે નહીં હો, એ સમયના તો પાસે મોકલે. એમાં પણ નરસિંહ સફળ થયા હતા. નરસિંહ પણ મીરા અને ગાંધીજીની જેમ તિરસ્કૃતો અને બહિષ્કૃતો, પીડિતો અને દલિતો, અંત્યજો અને અસ્પૃશ્યોની વચ્ચે જીવનભર 20-22ની વયથી 70 વર્ષની વય લગી, અડધી સદી લગી સક્રિય હતા. નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય ઉદ્યમ એમનો જીવનક્રમ હતો, એમની જીવનચર્યા હતી. 1600 પદો રચીને એ ઘરના ખૂણામાં રહ્યા ન હતા, એ ઘરના આંગણામાં ગયા હતા. ગામે ગામ થકી હરિજન આવતા દર્શન કરવા અને હાર લાગી. અહીંયા આગે ઘરે સવાર જઈએ ને, ત્યાં છે ને રાસનો ચોક છે. વળી પવિત્ર પ્રસંગના બીજા પદમાં સૂચન છે તેમ ઘરે ઘરે ગયા હતા. જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રે, હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીડે છે ધાતું. એટલે પોતાના ઘરમાં બેસી નથી રહે ને, ત્યાં આવ્યા નથી આવડા બીજા ભક્તો, એ ઘરે ઘરે ગયા છે એમ પોતે કહે છે. ઘરે ઘેર ઘેર હીડે છે ગાતું રે. એ મંદિરમાં નહોતા ગયા, એ નાગરોને ઘરે તો નહોતા જ ગયા, એ હરિજનોને ઘરે ઘરે ગયા હતા. એ એકાદ વાર કે ક્યારેક ક્યારેક નહીં, જીવનભર ગયા હતા. એથી તો પવિત્ર પ્રસંગના પદો રચવાનું પ્રાપ્ત થયું હતું. આજની પ્રચલિત ભાષામાં કહેવું હોય તો નરસિંહ એક્ટિવિસ્ટ, કર્મવીર હતા. નરસિંહની આ સક્રિયતાથી ભાઈ ભાભી અકળાય અને નરસિંહને ઘરની બહાર જવાનું કહે તો નાગરો ન અકળાય તો જ આશ્ચર્ય. નાગરો એમને ગામની બહાર જવાનું ન કહે તો જ નવાય. નાગરોએ નરસિંહને ભ્રષ્ટ અને ભૂરો, હળવા કર્મનો નરસિંહો કહીને નરસિંહની અવમાનના કરી હતી, અવહેલના કરી હતી. નરસિંહની આ સક્રિયતાથી નાગરોના અહમ પર આઘાત થયો હતો, એમની પ્રતિષ્ઠા પર પ્રહાર થયો હતો. નાગરોને અપમાન અનાદર જેવું લાગ્યું હશે અને નરસિંહ નાગની રાત પર કલંક સમાવા લાગ્યા હશે. હોળી વિવાહ અને મામેરાના સંકટ સમયે નરસિંહ જેમ જેમ વધુ ને વધુ સફળ થયા તેમ તેમ નાગરો વધુ ને વધુ નિષ્ફળ થયા હતા. એથી નાગરો વધુ ને વધુ નિરાશ અને હતાશ થયા હતા હશે, વધુ ને વધુ કઠોર ને ક્રૂર થયા હશે. એમનામાં નરસિંહ પ્રત્યે એક સાથે ઘૃણા અને ઈર્ષા પણ હશે. એથી અન્ય સૌ શસ્ત્રો વિફળ અને વિતત થયા ત્યારે નેષ્ટ, અલ્પમતી અને દુરીજન એવા નાગરોએ ચારિત્ર ખંડન અને મૃત્યુદંડના અંતિમ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. મોરાલિટી ઇઝ ધ લાસ્ટ રિઝોર્ટ ઓફ અ સ્કાઉન્ડ્રલ, એમ હું રસ્કિનમાં સુધારો કરીને કહું છું. એમણે કહ્યું છે પોલિટિક્સ ઇઝ ધ લાસ્ટ રિઝોર્ટ ઓફ અ સ્કાઉન્ડ્રલ. હું આગળ ચાલીને કહું છું જે વધારે સાચું છે આપણા અનુભવમાં, કે મોરાલિટી ઇઝ ધ લાસ્ટ રિઝોર્ટ ઓફ અ સ્કાઉન્ડ્રલ એટલા માટે કે તમારું કશું નથી ચાલતું કોઈ માણસને વગોમાં ત્યારે તમે એના ચારિત્ર ઉપર આવા અપવાદો મૂકો છો. આ જગતનો જાણીતો ધંધો છે ચારિત્ર ખંડન કરવું છે. આ માણસ ગરીબ છે, એની હાંસી ઉડાવવામાં નિષ્ફળ ગયા એટલે હવે શું કર્યું ખબર છે? આ માણસ લંપટ છે, આ માણસ વ્યભિચારી છે, આ માણસ કપટી છે, આ માણસ કામી છે, માટે એને મૃત્યુનો દંડ આપવો જોઈએ. રામાન લીધો એને ભર સમામ બોલાવો અને એને મૃત્યુનો દંડ આપો. આમ કેમ થયું હશે? વળી નરસિંહ કોઈ સંપ્રદાયમાં ન હતા, સ્વતંત્ર હતા. શિવ ભક્ત ન હતા, કૃષ્ણ ભક્ત હતા. એમણે આરંભમાં રાધાકૃષ્ણના શંભુ શૃંગારના પદો રચ્યા હતા અને હવે એકાકી અને વિધુર હતા. હુડી વિવાહ અને મામેરાના પ્રસંગે તો માત્ર શબ્દોનું શસ્ત્ર હતું, પણ હવે રામ માંડલિકની સભામાં હારના પ્રસંગે નરસિંહ તો કામી અને કપટી છે એવા આક્ષેપનું, નરસિંહ તો લંપટ અને વ્યભિચારી છે એવા અપવાદનું શસ્ત્ર હતું અને મૃત્યુદંડનું સક્રિય શસ્ત્ર હતું. પહેલાં તો વાણીથી બધું કર્યું, હવે એ એક્શનમાં ગયા કે હવે એને મારી નાખો. માર્યા નહીં એટલું જ, પણ મારી નાખો એમ તો કહ્યું. હવે મીરા ન રહે ને, જો મીરાને શું થયું, બીજો રાણો આવ્યો ને. પહેલા રાણાએ તો નાગ પ્રેષણને 20 પ્રેષણ કરી, એમાંથી એ બચી ગઈ. એ રાણાની હત્યા થઈ એટલે બીજો રાણો આવ્યો. એ વધારે ચાલાક હતો, એ વધારે ચતુર હતો. એણે નાગ નહીં મોકલ્યો, એણે 20 નહીં મોકલ્યું. એણે મીરાને એમ કહ્યું કે તું આ તળાવમાં ડૂબી માર. એટલે અમે એમ કહીશું કે એકલી હતી ને, અને એવી નિરાશ ને એકલવાપણાથી એ કંટાળીને ત્રાસી ગઈ હતી, એટલે આપઘાત કર્યો છે, અમે એમ કહીશું. એટલે મીરાને થયું કે હવે આ ચિતોડમાં ન રહેવાય, એટલે ચાલ્યા ગયા છે. અને મૃત્યુનો દંડ આપો એમ કહું એટલે હવે તો હદ આવી ગઈ, એટલે નરસિંહ જૂનાગઢમાંથી માંગરોળ ગયા છે. એમાં નાગરોના વૈરની પરાકાષ્ઠા હતી, તો નરસિંહની ભક્તિની પણ પરાકાષ્ઠા હતી, અગ્નિ પરીક્ષા હતી. સાત સાધુ બહુ સુંદર પણ, સાત સાધુ ત્યાં તેર છૂટે, રંક મનાવું ત્યાં રાય રૂપે. હવે શું કરવું, બહુ સુંદર છે. સાત સાધુ છું ત્યાં તેર છૂટે છે, અને રંકને મનાવું છું હજારો ગરીબોની વચ્ચે. મેં શું પાપ કર્યું છે ઊંચા કરીને ભજન કરીને, તો રાય રૂપે. નરસિંહ આ અગ્નિ પરીક્ષામાંથી પણ સફળ થયા હતા, પણ અંતે મીરાએ જેમ મેવાડ મેળતા અને વ્રત સુદ્ધાનો ત્યાગ કર્યો હતો અને દ્વારિકા ગયા હતા, ગાંધીજીએ જેમ સાબરમતીનો ત્યાગ કર્યો હતો અને સેવાગ્રામ ગયા હતા, તેમ નરસિંહે પણ જૂનાગઢનો ત્યાગ કર્યો હતો અને માંગરોળ ગયા હતા. નરસિંહનું આ દર્શન, જાતિ ભેદ રહિતતાનું દર્શન, પવિત્ર પ્રસંગના બે પદોમાં, પ્રશ્ન અને ઉત્તરના અત્યંત નાટ્યાત્મક સ્વરૂપમાં અને વિરત્નની વાણીમાં વ્યક્ત થાય છે. એમાં નરસિંહનો મિજાજ, નરસિંહની ખુમારી, નરસિંહનું ખમીર, એનું કર્મવીર તરીકેનું સમગ્ર વ્યક્તિત્વ પ્રગટ થાય છે. એમાં એમનું કલાપી કથિત સુરાપણું અને પૂરાપણું પ્રગટ થાય છે. પ્રસંગ તો તમે જાણો છો. આવ્યા હરિજનો, વિનંતી, અમારે ઘરે પધારો. એમણે હા કહી, આટલી તૈયારી કરો. એ ગયા, આખી રાત એમણે કીર્તન કર્યું. એ સવારના પોરમ વહેલી સવારે પાછા આવે છે ત્યારે ઘેર પધાર્યા હરિજસ ગાતા, વાતા તાળ ને શંખ મૃદંગ, હસી હસી નાગર લેતા તાળી, આ સારે બ્રાહ્મણના ઢંગ. મૌન ગ્રહી કેટલો ભક્ત નમ્ર છે, મૌન ગ્રહી કેટલો વિવેકી છે. આ બધા બોલે છે મશ્કરી, સવારના પોરમાં સવારે 3 વાગે બોલો, આખી રાત જાગતા હશે નાગરો, પેલો આખી રાત ત્યાં ભજન કરવા જાગે છે. આ શું કરવાને જાગે છે, ત્યારે સવારના પોરમાં આવેલા છે. તો જાગ્યા મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા, અધભદ્રાને 100 ઉત્તર દઉં, કેટલો વિવેકી નમ્ર માણસ છે. જાગ્યા લોક, પછી બધા જાગ્યા, નર નારી પૂછે, મહેતાજી તમે એવા શું, બોલતાની ભાષા તો જો, મહેતાજી તમે એવા શું, આ એવા શબ્દ ભયંકર ભારો ભાર અપમાનનો શબ્દ છે. એવા એટલે કેવા, પછી કહેશે કેવા. નરસિંહ એનો ઉત્તર આપ્યો છે, કહ્યું છે કે અધભદ્રાને શું ઉત્તર દો, પણ દીધો છે ત્યારે તો ના દીધો, પણ પછી દીધો છે. નાત ન જાણો જાત ન જાણો, ન જાણો કઈ વિવેક વિચાર, કર જોડીને કહે નરસૈયો, એ વૈષ્ણવ તનો મુજને આધાર. તમારો તો છે જ નહીં, તમે તો હસીને ઉપવાસ કરો છો, બીજું કઈ કરતા જ નથી. તો મહારાજે કોઈ હોય, વાલા દબલા હોય જો વસુંધરાના, તો ત્યાં જ છે. એવા રે અમો, એવા એવા રે, વળી તમો કહો તેવા રે, શું ભાષા છે, શું બળ છે, લો બોલો, એકદમ ખુમારી છે. એવા રે અમો, એવા એવા રે, વળી તમે કહો છો તેવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ જ કહેશો તોય કરશું દામોદરની સેવા. ભ્રષ્ટ કહેશો તો એવું નહીં ચોરું ભગવાનને, એવો પકડ્યો છે, એટલે કે ભગવાને મને એવો પકડ્યો છે અને મેં ભગવાનને એવો પકડ્યો છે કે છૂટ્યો છૂટે એમ નથી, તમે મારી નાખશો પણ હું નહીં છૂટું. આ નરસિંહ છે, આ એનું બળ છે, આ એની ભક્તિ છે. જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રે, હવે થયું છે હરિરસ ગાતું, ઘેર ઘેર હીડે છે ગાતું રે. કર્મ ધર્મની વાત જેટલી તે મુજને નવ ભાવે રે. હું આ કર્મકાંડમાં માનતો નથી, હું કર્મવાદી નથી, હું યજ્ઞયાગનો માણસ નથી, હું શાસ્ત્રનો માણસ નથી. કર્મ ધર્મની વાત જેટલી તે મુજને નવ ભાવે રે, સઘળા પદાર્થ જે થકી પામ્યો તે મારા પ્રભુ તોલે નાવે રે. સઘળા સંસારમાં એક હું ભૂંડો છું, એને આયરની કરેલી છે. તમે ભૂંડો કહો છો ને, આ બોલો ભૂંડો, ભ્રષ્ટ કહો છો ને, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તોય દામોદર કરશું દામોદરની સેવા રે. સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે, તમારે મન માને તે કહેજો, નિહળો લાગ્યો છે મને ઊંડો રે. હળવા કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વાલા રે, હરિજનથી જે અંતર ગણશે તેના ફેરા ફોગટ ઠાલા રે. આ પદોમાં નરસિંહે ભારતના કરોડો તિરસ્કૃતો અને બહિષ્કૃતોની સૈકાઓની દારૂણ વેદના વ્યક્ત કરી છે. મનુષ્ય જેવા મનુષ્યને, પરમેશ્વરના સર્વશ્રેષ્ઠ સર્જનને પોતાના પડછાયાથી પણ સ્પર્શ ન કરવાનું પાપ જગતની કોઈ પ્રજાએ ક્યારેય કર્યું નથી. ભારતની પ્રજાએ એના આ પાપનું પ્રાયશ્ચિત કરવા નરસિંહના આ પદને એના લલાટે લખવું રહ્યું. વૈષ્ણવ જનતો તેને કહીએ. આ બધા આપણે આ લલાટ પર લખીને ફરવા જવું છે બાળક. આ એમનું પદ હરિજનથી જે અંતર ગણશે એના ફેરા ફોગટ ઠાલા રે. વૈષ્ણવ જનતો તેને કહીએ જેવો પરાઈ પીડ જાણનાર નરસિંહનો આ એક અમર ઉદ્ગાર છે. નાગરો તો નરસિંહની હત્યા કરી શક્યા ન કરી શક્યા, પણ એમના વંશજો એટલે કે આપણે નહીં, હા આપણે નહીં. નાગર એટલે નગરમાં વસનારો એમ પણ અર્થ થાય છે. નાગરો તો નરસિંહની હત્યા ન કરી શક્યા, પણ એમના વંશજો એટલે કે નાગરિકો એટલે કે નગરવાસીઓ આજે પણ ભારતમાં ક્યાંક ને ક્યાંક રોજ ને રોજ હરિજનોની હત્યા કરે છે. 20મી સદીના આરંભે 1910માં રવિન્દ્રનાથને પણ ભારત તીર્થ કાવ્યમાં તીર્થરૂપ ભારતમાં નરસિંહની જેમ બ્રાહ્મણોને અને હરિજનોને આર્ત અને આર્દ્ર અવાજે આહ્વાન આપવું પડ્યું હતું. એશો બ્રાહ્મણ સૂચિ કરી મૌન, બહુ ભવ્ય પંક્તિઓ છે. એમ છે, હે મોરો ચિત્તો જાગો રે ધીરે, હે ભારો તેરો મહા માનો મેરો તીરે, હે મોરો ચિત્તો જાગો રે ધીરે, હે ચિત્ત તું ધીરેથી જાગૃત થા. ક્યાં? એ ભારો તેરો મહા માનો મેરો તીરે. આ ભારતના તટ પર માનવ જાતનો મેળો જામ્યો છે. અહીંયા હુણ આવ્યા છે, શટ આવ્યા છે, પાઠાણ આવ્યા છે, અહીંયા મુસલમાન આવ્યા છે, અહીંયા ખ્રિસ્તી આવ્યા છે, અહીંયા બધા જ આવ્યા છે. મહામાનવનો મેળો છે. તટ ઉપર તું જાગૃત થા. એટલે પછી લાંબો આપણો સાંસ્કૃતિક ઇતિહાસ એમણે આપ્યો છે આ કાવ્યમાં. અને અંતે પરાકાષ્ઠાએ કોને સંબોધન કર્યું છે? આ સમાજમાં બધાને સ્થાન છે. જેટલું હરિજનોને એટલું બ્રાહ્મણોને છે, જેટલું બ્રાહ્મણો એટલું હરિજનોને છે. આ વાત છે. એટલે કહે છે, એસો બ્રાહ્મણ સૂચિ કરી મૌન, હાથ દોરો સબાકા. હે બ્રાહ્મણ, તને વંચિત રાખવાનો નથી, તારો પણ અધિકાર છે. અધિકારપૂર્વક કહી તું આવ, પણ સૂચિ કરી મન, તારું મન પવિત્ર કરીને આવ. આ તારા હૃદયમાં જે નીચ ગલીચ વિચારો છે બધા ગંદા, એ બધા તું ત્યાગીને આવ. અને પછી કહ્યું છે, ધરો હાથ સ્વબાકાર, બધાનો હાથ પકડ. અને પછી કહ્યું છે, એશો હે પતિત, હે પતિત દલિત, હે પીડિત, હે હરિજનો, હોક અબનીતો સબ અપમાન ભાર. આ સૈકાઓથી તું જે માથે અપમાનનો ભાર લઈને ફર્યા કરે છે, ફેંકી દે અને અહીંયા આવ. અદભુત પંક્તિ. હવે છેલ્લે નરસિંહનું આ દર્શન આરંભે કહ્યું તેમ અનુભવનું દર્શન છે. એ અનુભવથી સિદ્ધ થયું છે. પરમેશ્વરનું આ પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુભવ સિદ્ધ એવું જ્ઞાન છે. જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. આ દર્શન ઉપનિષદનું સોહમ તત્વમસી અહમ બ્રહ્માસ્મીનું તત્વનું વસ્તુનું દર્શન છે. ઉપનિષદ પછી બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. મારે પણ આ નરસિંહનો અવાજ છે એ એટલા ધ્યાનથી, ધ્યાન અંતર એમ કહ્યું છે ને એમણે, હવે ધ્યાન ધરીએ આપણે. ઉપનિષદ પછી ભારતમાં પ્રથમવાર જ માત્ર નરસિંહની કવિતામાં જ એ પ્રગટ થયું છે. એટલું જ નહીં, એ ઉપનિષદના દર્શન જેવું ભવ્ય તો છે જ, પણ નેત્રમાં નાથ છે. અને એથી વિશેષ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જેવી મંત્રરૂપ પંક્તિ અર્ધપંક્તિમાં એ વધુ કાવ્યમયતાથી વધુ સુંદર વાણીમાં વ્યક્ત થયું છે. ઉપનિષદમાં ભવ્યતા છે, પણ આ સૌંદર્ય નથી જે નરસિંહની વાણીમાં છે. એવો નરસિંહનો અવાજ છે. શું ભવ્ય પંક્તિ છે! આ આખું જે ઉપનિષદનું દર્શન છે એ તો તત્વજ્ઞાન છે. તત્વમસી અહમ બ્રહ્માસ્મી સોહમ કવિતા નથી, એમાં મંત્રો છે. સોહમ હું તે છું, અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું, તત્વમસી તું તે છે. નરસિંહે શું કહ્યું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક બાજુ બ્રહ્મ છે, બીજી બાજુ પણ બ્રહ્મ જ છે. આજે વાત થઈ હતી ભાઈ આપણે, કે એમનામાં સગુણ ને નિર્ગુણ, સગુણ નિર્ગુણ એક છે એમનામાં. આ જે પેરેડોક્સ છે ને, સગુણ એ નિર્ગુણ છે ને નિર્ગુણ એ સગુણ છે, એટલે પેલા આપણે ભેદ પાડ્યા છે ને, સગુણ નિર્ગુણ બે શબ્દો છે, એમના એમની દ્રષ્ટિમાં છે જ. એટલે એમણે કહ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. પેલા વિપ્રા બહુધા વદંતી બરોબર છે, કારણ કે એ તો સ્વીકારે છે કે જુજવે રૂપ અનંત ભાષે, એમ તો કહ્યું છે. પણ તમે જે મને આજે આપી હતી ને ઉક્તિ, બહુ સુંદર છે. એકો બ્રહ્મ પહેલી પ્રતિજ્ઞા એકની છે, અને બહુધા વદંતી એટલે આપણે કહીએ જ છીએ, બહુધા કહીએ છીએ, કારણ કે બહુધા કર્યું છે એણે, બ્રહ્મે પોતે લીલા કરેલી છે. એટલે લટકા કયા, શું લટકા શબ્દ ગુજરાતી વાપર્યો છે એને, અદભુત શબ્દ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને એનો ઘોષ તો જુઓ, વાણી તો જુઓ એમ. એથી એ એક સાથે ભવ્ય સુંદર છે. એનો આરંભ ભક્તિમાં, પ્રેમ ભક્તિમાં છે, અને અંત પ્રેમ દ્વારા ભક્તિ જ્ઞાનમાં છે. તમે આ દર્શન થાય ને તમને અદ્વૈતનું, પછી તમે જ્યારે અનુભવમાં આચરણમાં મૂકો ને ત્યારે શું કરવાના તમે? તમે ફિલસૂફીના ભાષણો કરવાના? તમે ઉપદેશો આપવાના? આ જો દર્શન તમને થયું છે કે આ આ બધું જ બ્રહ્મ છે, આ બધો જ ભગવાન છે, ભગવાન ક્યાંય એક એક ક્ષણમાં ને એક એક અણુમાં ભગવાન છે, એવું જો તમને અનુભવ થયો હોય, એવું જો દર્શન તમને થયું હોય અભેદનું, અદ્વૈતનું, એકત્વનું, તો પછી જ્યારે તમે વ્યવહારમાં જાઓ ત્યારે તમે પ્રેમ સિવાય કશું જ ન કરી શકો. કોને તમે ધિક્કારો છો? ભગવાનને ધિક્કારો છો. તમે મનુષ્યને ધિક્કારો છો ને તમે ભગવાનને ધિક્કારો છો. તમે મનુષ્ય ભગવાન જોતા નથી, તમે આંધળા છો. ચર્મ ચક્ષુ છે તમને, તમને દિવ્ય ચક્ષુ નથી, તમને અનુભવ નથી થયો. આ વાત છે. એટલે સગુણ છે ને આ બધામાં ભગવાન છે, આ બધું એટલે સગુણ, પણ ભગવાન છે એ નિર્ગુણ. આ બે એક થઈ ગયા છે. એટલે આ પેરેડોક્સ છે ને એ જલ્દી સમજાય નહીં આપણને, એવી વસ્તુ છે. તો આ એક રૂપ છે ને એ ઉપનિષદમાં છે. સોહમ કહ્યું એમાં બધું કેટલું સુંદર છે. કયો બે જ અક્ષર છે અંદર સોહમ, ક્યાંય નથી આ ફિલસૂફીઓ ભારત સિવાય. આ એટલો મહાન દેશ છે, આપણા પૂર્વજો એવા ભવ્ય વિચારો કર્યા છે કે જે ગ્રીક લોકોએ પણ નથી કર્યા. જગતમાં ક્યાંય નહીં મળે, પ્લેટોમાં નથી આવા વિચારો, એવું દર્શન છે આપણે. એ આપણો દેશ છે, આપણે એને પામવાનો છે. અને તે પ્રેમ દ્વારા, બીજી કોઈ અત્યારે બીજી વાત નહીં કરવી, કાંઈ બહુ સમય નથી હવે. આ છેલ્લી જ વાત છે મારી, જે મુખ્ય વાત છે. એનો આરંભ ભક્તિમાં, પ્રેમ ભક્તિમાં છે, અને અંત પ્રેમ દ્વારા ભક્તિ જ્ઞાનમાં છે. એનો આરંભ સગુણમાં છે અને અંત નિર્ગુણમાં છે. એ સગુણ ભક્તિમાંથી ક્રમે ક્રમે સહજ સરળ સ્વાભાવિકપણે અનિવાર્યપણે નિર્ગુણ જ્ઞાનમાં વિકસ્યું વિસ્તર્યું છે. સગુણ રાધા આત્મા એ નિર્ગુણ કૃષ્ણને પરમાત્માનું સ્વરૂપ છે. એટલે તો એણે કૃષ્ણમાં રાધા જોઈને રાધામાં કૃષ્ણ જોયા. સ્ત્રીમાં કૃષ્ણએ પોતે મોહિની સ્વરૂપ જોયું પોતાનું. એક થઈ ગયા તેને સગુણ નિર્ગુણ એક થઈ ગયા છે. અનેક પદોમાં બધું આવે છે. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત પાસે. તે બે નથી, એક જ છે, એકલો છે. અંતે હું નથી, તું નથી, માત્ર તે છે. હું પણ નથી ને તું શિવ, તું પણ નથી, એકલો બ્રહ્મ જ છે. આ હું તુંની તકરારમાં જ પડ્યા રહ્યા છીએ. એટલે તેને આપણે ગુમાવ્યો છે. તો હું એ નથી ને તું એ નથી, તે જ છે. એટલે આપણે બે થઈ ગયા. તમને તમે તમે ન રહ્યા, હું ન રહ્યો, આપણે બંને તે થઈ ગયા. આપણે આ વાત નરસિંહે સમજાવી છે. ભારતમાં આવો કવિ જ નથી. એ મારે છેલ્લે કહેવાનું છે. આ એક સગુણ નિર્ગુણમાં તત્વત ભેદ નથી, અભેદ છે. દ્વૈત નથી, અદ્વૈત છે. જ્ઞાન જો વિજ્ઞાન હોય, અનુભવ સિદ્ધ જ્ઞાન હોય, એટલે રોજ રોજ તમે એને આચરણમાં મૂક્યું હોય તો આ જે આખું જ્ઞાન છે, આ જે ભક્તિનું જ્ઞાન છે, તે પ્રેમ ભક્તિ પ્રેફર થાય. બીજી કોઈ રીતે જ નથી. તો જે તમારું જ્ઞાન એ અસત્ય છે, મિથ્યા છે. તમારો દમ છે એ જ્ઞાન તમને થયું ને, ગોર અજ્ઞાની છો. એ પ્રેમ દ્વારા જ કરો. આ વાત નથી. પ્રેમ રસ પાને તું બોરના પીછેધર, કેમ પ્રેમ રસ પહેવાની કેમ? તો આમ ભક્તિ અને જ્ઞાનમાં, સગુણ અને નિર્ગુણમાં અભેદ છે, એકત્વ છે, અદ્વૈત છે. નેત્રમાં નાથ છે એથી નિર્ગુણ નાથ દ્રષ્ટા સગુણ દેહમાં, દ્રશ્યમાં અથવા દ્રષ્ટમાં પ્રગટ થાય છે. અને સર્વત્ર સર્વદા સમગ્ર બ્રહ્માંડ બ્રહ્મ જ ભાસે છે. અંદર આવે છે બધું બ્રહ્મ ભાસ હશે એમ આવે છે. વન વેલી વનસ્પતિ બ્રહ્મ ભાસ હશે, મનુષ્ય નહીં. તો વન વેલી ને વૃક્ષની અંદર તમને બ્રહ્મ દેખાય ને માણસ જેવા માણસમાં ન દેખાય. આ કઈ તમારી અવળચંડી મતી છે? આમ આ અહીં આખા ભારતને એમણે આ નગરમાંથી સંદેશો આપ્યો છે. એ નગરમાં આપણે વસીએ છીએ એને પાત્ર થયું. એવા વૃદન પરમેશ્વરના અને નરસિંહના આપણા પર ઉતરો એ પ્રાર્થના કરવા માંગુ છું. આજે આ છે નરસિંહની કવિતાની ભૂમિકા. એમાં સગુણમાંથી નિર્ગુણ, પ્રેમ ભક્તિમાંથી પ્રેમ દ્વારા ભક્તિ જ્ઞાન એવો ક્રમ છે. એથી નરસિંહની કવિતામાં આર્તતા અને આર્દ્રતા છે. એટલે ભીનાશ છે એનામાં. પ્રેમની વાત છે ને એટલે ભીનો છે, શુષ્ક જ્ઞાન નથી એનામાં. એને અનુભવમાં મૂકેલું જ્ઞાન છે. રોજ રોજ એ જીવ્યો છે, હજારો લોકોની વચ્ચે જીવ્યો છે. ભૂલો અને ભ્રષ્ટ કહ્યો તો પણ જીવ્યો છે, જીતથી જીવ્યો છે. અને હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોવું, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું, નામ જોવું. આમ છે વાત. આ પ્રીતમ કહી ગયો છે, આ ગુજરાત છે, આ ગુજરાતની ભક્તિ છે, આ ગુજરાતના ભક્તો છે, અને આપણે એના વંશને વારસ વારસું છે, થવાનું છે. આ પ્રેમની વાત છે, ધન્યભૂમિ છે. કૃષ્ણ એમને એમ નહીં આવ્યા હોય, પ્રભુએ કીધ સ્વદેશ. નાનાલાલ કે છે, અમારો ગુણિયલ ગુર્જર દેશ પ્રભુએ કીધ સ્વદેશ. પરમેશ્વરને વાલો છે, નહીં તો એમને એમ નથી થયો, એમને એમ ગાંધી થયા, એમને એમ મીરા આવીને વસે, એમને એમ કૃષ્ણ આવીને વસે છે કઈ. આ ચમત્કાર છે, ચમત્કાર આ છે. ઠીક છે, કંકુ ખરું માથા પર છે, પણ મને જરૂર નથી, કારણ કે આ હાથ છે ને જેમાંથી કંકુ કરી છે, પોતે જ ચમત્કાર છે. પછી બીજા ચમત્કાર, ચમત્કાર હોય ચમત્કાર, પાછું એટલા બધા ચમત્કાર હોય તો જ તમે ચમત્કારમાં માનો. આવું તો હોય મૂળ વાત આ છે. તો પ્રેમ રસ પાને તું, એમાં એનો આરંભ છે, અને અખિલ બ્રહ્માંડમાં એક તું, નિરખને ગગનમાં તથા જાગીને જોઉં તું, એ કાવ્યત્રયમાં એ ક્રમમાં એનો અંત છે. નરસિંહે 17 માત્રાના પ્રલંબ ધીર ગંભીર ઝૂલણામાં બ્રહ્મને ઝીલ્યો છે અને ઝૂલાવ્યો છે. શું એનો છંદ છે! કોઈ જગતની ભાષામાં મેં તો ભણાવ્યું છે, હું તમને કહું છું, માનજો, હો હું તમને જાણકાર તરીકે કહું છું, જગતની કોઈ પણ ભાષામાં આવો લય નથી જે નરસિંહના પ્રભાતી અમને ઝૂલણામાં છે. ગા લગા ગા લગા ગા લગા ગા લગા ગા લગા ગા લગા, જાગીને જોઉં તો જગત દી સે નહીં, ઊંઘમાં અટપટા ભેદ પાસે. જુઓ તો એનો ધીર ગંભીર ઘોષ જુઓ, એનો પ્રલંબ લય જુઓ. તો નરસિંહની કવિતામાં લયનું માધુર્ય છે, વાણીનું સૌંદર્ય છે, અને ઉર્મીની ઉત્કટતા છે. ઉત્તર ભારતમાં હવે આંતી છે, ઉત્તર ભારતમાં કબીર અને પશ્ચિમ ભારતમાં જ્ઞાનેશ્વર નામદેવ તુકારામની કવિતામાં કબીરમાં છે. મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર નામદેવ ને તુકારામમાં એમની કવિતામાં અદ્વૈત છે, પણ પ્રેમ ભક્તિ નથી. ઉત્તર ભારતમાં સુરદાસ અને પૂર્વ ભારતમાં જયદેવ ચંડીદાસ અને વિદ્યાપતિની કવિતામાં પ્રેમ ભક્તિ છે, પણ અદ્વૈત નથી. નરસિંહની કવિતામાં પ્રેમ ભક્તિ અને અદ્વૈત બંને છે. એથી નરસિંહ મધ્યકાલીન ભારતમાં ભક્તિ આંદોલનનો નેતા છે. એટલું જ નહીં, પણ નરસિંહની કવિતામાં પ્રેમ ભક્તિ અને અદ્વૈત એક રૂપ છે, એથી એ માત્ર નેતા નહીં, વિરલ નેતા છે. હવે આપની જો સંમતિ હોય તો હું 4 પદોનો પાઠ કરવા માંગુ છું. એ ક્રમમાં કરીશ કે જેથી કરીને એ આખી જે સગુણની વાત છે, પ્રેમ રસમાં ક્યાંય નિર્ગુણ નથી આવતો, વાત સાચી ભાઈ, અદ્વૈત નથી આવતું, પ્રેમની જ વાત છે. પણ એક જ કાવ્યમાં જો કરી હોય તો પછી એમને જાગીને જોવું મને બીજા કાવ્યોમાં કરી, જેમાં સગુણ એમનો નિર્ગુણ, ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ, અંગ્રેજીમાં ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ સગુણ. 4 આ કહું કહું, એક તો પ્રેમ રસ પાને, પછી અખિલ બ્રહ્માંડમાં એક, પછી નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો, અને છેલ્લે જાગીને જોવું, એ એમની ચરમસીમા છે. જાગીને જોવું એમનું ઉત્તમ ઉત્તમ કાવ્ય છે. અને મને તો સૂજ્યું આજે કે ગિરનાર અને આ જૂનાગઢ, ગિરનારની પશ્ચિમ દિશા એ જૂનાગઢ છે, સૂર્ય પેલી બાજુથી પૂર્વમાંથી ઉગે છે, નરસિંહ તો પ્રભાતિયાનો કવિ છે, એ રોજ ત્યાં દામોદર કુંડમાં નાહવા જતા હતા, એ ગિરનાર પરથી એમણે જોયું હશે, આખો પડછાયો પડ્યો હશે. આ તો હું સ્થૂલ કરું છું, આ બધું વ્યાયામ થયું નથી, સમજાવવા માટે આ વાત કરું છું, જેમ નરસિંહે સમજાવવા માટે કર્યું ને, શિવ ગયા મને લઈ ગયા ને આમ તેમ, એમ હું કરું છું. આ તો એમને ગિરનાર પરથી જોયું હોય આ જૂનાગઢને, તો આખો ગિરનારનો પડછાયો પડ્યો હોય એટલે દેખાય નહીં, અને સવારે જાગ્યા છે તો શું થયું હશે એમને, જાગીને જોઉં તો જૂનાગઢ દિશે નહીં, એ જગત એમનું જગત તો એ જ હતું ને, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ પાસે. તો ક્યાં ગયું, આખું આખું જગત ખોવાઈ ગયું? ના, જગત જગત તો છે, પણ જો જગત માત્ર જગત જ છે અને બ્રહ્મ નથી એમ માનો તો એ તમારો ભ્રમ છે, એ બ્રહ્મ નથી, ભ્રમ છે. આ જગત જગત છે પણ એ બ્રહ્મ છે એમ જો માનો તો એ ભવ્ય છે. આ નરસિંહની વાત છે. તો હવે હું પાઠ કરીશ. આપણે ન કરી હા કેમ કરી આપણે જાગીને જોવું પાઠ કરીશ. બહુ સમય થયો છે, વાત સાચી છે ભાઈની, હું પણ છેદ થાક્યો છું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પંચમા ભૂત પર બ્રહ્મ વિશે ઉપન્યા, અણુ અણુ માહે રહ્યા રે વળગી, ફૂલને ફળ કે તો વૃક્ષના જાણવા, થડ થકી ડાળતે નહીં રે અળગી, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોયે, ઘાટ ગળિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય, જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા, બ્રહ્મની ઈચ્છાથી રચી પરપંચ ચૌદ લોક કીધા, પ્રપંચ છે આ બ્રહ્મનો, ભણે નરસૈયો એ તેજ તું તેજ તું, એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.